Sei Ginendra. તેમને માટે પર્યુષણ પર્વ એ કદાચ સર્વશ્રેષ્ઠ અને પર્વાધિરાજ પર્વ રૂપે આપણને સૌને હૃદયસ્પર્શી રીતે ગમી જાય એવું પર્વ છે. અને જન્મતાની સાથે જ આપણે જ્યારે નાના હતું ત્યારે આપણને કદાચ માતા ગોદમાં લઈને, હમણાં અહીંયા જોયું એક નાનું બચ્ચું એના પિતાની સાથે બેઠું છે, એટલે કે બરફી જેને જૈન ધર્મ મળ્યો છે એવા જૈન સમાજ માટે આ પર્વાધિરાજ પર્વ પર્યુષણની મહત્તા ઘણી જોવા છતાં શા માટે આ પર્વાધિરાજ પર્વ છે એની જો આપણને થોડી ઘણી માહિતી મળે, જાણકારી મળે, તો આપણને એની મહત્તા વિશેષ અને વિશેષ સમજાય. આવા પર્વાધિરાજ પર્વ પર્યુષણના આગળના દિવસે, એટલે જેને આપણે કહીએ ને વોર્મ અપ કરવા માટે, આજે આપણે શું કામ એકત્ર થયા છીએ, વોર્મ અપ કરવા માટે, એટલે પર્વાધિરાજ પર્વને આવતા સપ્તાહ એમનું સ્વાગત અને એમને સ્વીકારવા માટે આપણું મન તૈયાર થાય એના માટે આપણે આજે આ પરમાત્માના ધામમાં એકત્ર થયા છીએ. તો આજે થોડી એની માહિતી અને થોડું એનું મહત્વ આપણે વિચારીએ છીએ. તો સૌ પ્રથમ આપણે સૌ સાથે મળીને એક નમસ્કાર મહામંત્ર વડે મંગલાચરણ કરીએ. સમૂહમાં મળીને આ નમસ્કાર મંત્ર આપણે રટવો નથી, માત્ર ઉચ્ચારવો નથી, એનું સ્મરણ પણ માત્ર પૂરતું નથી, પરંતુ નમસ્કાર મંત્રનું આપણે આરાધન કરવું છે. નાના હોઈએ, સ્કૂલમાં જઈએ અને આપણને પોએટ્રી વગેરે રાઈમ્સ એ રટતા શીખાડે, ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર, પણ એ રટતી વખતે બાળકને કશી ખબર નથી કે હું શું બોલું છું. પણ એ જ બાળક જે મોટું થતું જાય અને સમજતું જાય, ત્યાર પછી જ્યારે ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર બોલે અને સ્કાયમાં આકાશમાં એવો કોઈ ચમકતો તારો જુએ, એટલે એનું એટ્રેક્શન એને વધી જાય છે. અને જ્યારે એ અભ્યાસ થતો થાય અને જ્યારે એને માહિતી મળે કે આ લિટલ સ્ટાર, આ તારો આપણા જેવું જ એક પ્લેનેટ છે, એટલે એના વિશેની એની સમજ ખુલતી જાય. અને જ્યારે જીવાત્મા આવી બધી વ્યવહારિક જગતની વાત જાણે છે કે બોલી જવું, સાંભળી જવું, થોડીક એના વિશે જાણકારી મેળવી લીધી, એનાથી માત્ર જીવાત્મા કે વ્યક્તિ ક્યારે અભ્યાસ રીતે વિદ્વાન કે એના જીવનની અંદર સફળ થવા માટેની ભૂમિકા પૂરી ગણાતી નથી. તો જ્યારે એ વ્યક્તિને આનો અભ્યાસ, આનું જ્ઞાન, આને સમજણ વ્યવસાય જીવનમાં કે વ્યવહારિક જીવનમાં ઉપયોગમાં લે, ત્યારે એને એનો કંઈક અંશે પ્રાપ્ત થયેલ ગણાય. એવી રીતે હું ને તમે પણ નાના હતા, કાનમાં નવકાર મંત્ર પડ્યો, પાઠશાળામાં ગયા અને નવકાર મંત્ર આપણે રટ્યો, મોટા થયા અને નવકાર મંત્ર વિશે વાતો કરતા થયા, અને જ્યારે સામાયિક પ્રતિક્રમણ વગેરે અર્થ કરી ભણ્યા, એટલે એનું શાબ્દિક આપણે અર્થઘટન પણ કરીએ, પણ નાની કે છે આ અર્થઘટન આત્માના કલ્યાણ માટે પૂરતું નથી. પણ જ્યારે નવકાર મંત્ર આપણે આત્મસાત કરીએ, ત્યારે આપણે નવકાર મંત્ર આરાધન કર્યો કહેવાય. હવે આપણે એવી ઉંમરે, એવી કક્ષાએ અને એવા લેવલે પહોંચ્યા છીએ કે આપણે માત્ર નવકાર મંત્ર રટવો નથી, ગણવો નથી, સ્મરવો નથી, પણ શું કરવો છે, આરાધવો છે. તો આરાધના કરતી વખતે મન વચન કાયાના યોગ એકાગ્ર કરીએ અને સાથે સાથે જીવનની અંદર આ પાંચ પદમાં આપણું પણ અવશ્ય સ્થાન આવી જાય એવા ભાવ સાથે નવકાર મંત્રને આત્મસાત કરીએ. Now પરંપરા મારા ને તમારા જીવનમાં અર્પનારા એવા જ્ઞાનીજનો એટલે કે પરમ પિતા પરમાત્મા માંગીર સ્વામી આદિ અનંત તીર્થંકરો ના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ ઉપકારી ગુરુ વર્યો ના ચરણોમાં કોટી કોટી ભાવવંદન, પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરા એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંત અનંત જ્ઞાનીઓ આ જગત ના જીવોને આદિ વ્યાધિ અને ઉપાધિ રૂપ જે ત્રિવિધ ના ત્રિવિધ એટલે કે ત્રણ પ્રકારના જે તાપ છે આ સંસારમાં રહેતા પ્રત્યેક જીવ જ્યાં સુધી કર્મ સહિત છે મારા ને તમારા આત્મામાં જ્યાં સુધી અંદરમાં પડેલો પરમાત્મા પ્રગટ ન થાય એટલે કે આત્મદ્રવ્ય શુદ્ધ ચૈતન્ય ઘન એવું પવિત્ર અને પૂર્ણ રીતે શુદ્ધ એવું સ્વરૂપ હોવા છતાં જ્યાં સુધી એ આત્મા ઉપર કર્મના અનંત અનંત આવરણો રહેલા છે ત્યાં સુધી પ્રત્યેક જીવને કાં તો આધિ એટલે કે માનસિક દુઃખ અને કાં તો વ્યાધિ એટલે શારીરિક પીડા અને કાં તો ઉપાધિ એટલે કે જે માનસિક પણ નથી શારીરિક પણ નથી પણ અંદરમાં જ ક્રિએટ કરેલી છે. શું છે આપણે બધાને છે ને બેન, ઘણાને શરીરની અંદર પીડા હોય, રોગ હોય, વેદના હોય તેને જ્ઞાની વ્યાધિ કહે છે. ઘણાને મનમાં ચિંતા હોય, જેન્યુઅન ચિંતા, ખરેખર તો ચિંતા જેન્યુઅન હોય જ નહીં પણ સંજોગ એવા છે તેને જ્ઞાની આધિ કહે છે. પણ ઉપાધિ તો આપણે ક્રિએટ કરેલી છે અજ્ઞાન વડે. તો આ સંસારનો એક પણ જીવ એવો ન હોય કે એને કાં તો શારીરિક પીડા ન હોય, ક્યાં તો માનસિક દુઃખ ન હોય અને કાંઈ ન હોય તો મનમાં ઉભા કરેલા અનેક પ્રકારના ઉપાધિના કારણો હોય. તો આવા સંસારમાં આધિ વ્યાધિ ને ઉપાધિથી ભરેલા આ કર્મના કારણો જ્યાં સુધી ઉભા છે ત્યાં સુધી જ્ઞાની કહે છે કોઈ પણ જીવ સંસારમાં હોય અને સુખી હોય એ સંભવિત થાય. આવો વાત જયારે કરવામાં આવે તો આપણને પ્રશ્ન થાય કે સંસારમાં હોય સુખી ન હોય, બરાબર છે ને? લાગે છે તમને કે સંસારમાં કોઈ સુખી છે? વ્યવહારમાં તો દેખાય છે, દેખાતી ના દેખાય. બિલ ગેટ સુખી છે ને? અંબાણી સુખી છે ને? ઐશ્વર્ય સુખી છે ને? આપણે કોના જેવા બોલું છે? જો એનું ભૈયું ખોલવા મારે ને એને એકાંતમાં જઈને મળીએ અને એને પૂછીએ તો એવું કહેશે કે મારા મનમાં કોઈ અશાંતિ નથી, મને કોઈ ચિંતા નથી, મારા જીવનમાં કોઈ ભય નથી. આપણે હિલેરી ક્લિન્ટનને અને ટ્રમ્પને અને હમણાં તો બહુ પિક્ચરમાં છે ને એને જઈને પૂછી આવો કે તમે તો આનંદમાં સુખમાં મજામાં જ છો ને, આપણે વધારે સુખી છીએ, વધારે સુખી અહીંયા તમે શાંતિથી બેઠા છો, એ અત્યારે શું કરતા હશે? હમણાં મેચના ગ્રાઉન્ડ ઉપર જાય તો ઇન્ડિયા ને વેસ્ટ ઇન્ડિઝ અને એના બંનેના ફેન એ અત્યારે શું વિચારતા હશે? બંને ક્ષમતામાં હશે? આ સંસારના કોઈ પણ સંજોગમાં, કોઈ પણ પરિસ્થિતિમાં અને કોઈ પણ ભૂમિકામાં જ્ઞાનીજનોને સુખ લાગ્યું નથી. આપણને અજ્ઞાન ને કારણે સુખ નો ભ્રમ થાય, પણ જ્ઞાની શું કહે છે કે આ સંસાર કેવો છે? દિવસ સંસાર ને સાર માનીને આપણે સંસારમાં ગળા ડૂબી ગયા, તે આત્મકથા. એટલે આ શરીર ને જ આપણે આત્મા જીવન હું જે માનવી છે, એના કારણે આપણા 24 કલાક અને 365 દિવસ આ હું અને મારું એની સાથેનું જે અનિવાર્ય એવું જોડાણ છે, એ જોડાણના તંતુને કાપવા માટે પરવાથી રાત પડવો કરી શકે છે. એટલે આ સંસારમાં સાર નથી, એ આપણો અનુભવ નથી, પણ આપણા વ્યવહારમાં પાંડિત્યની વિદ્વતાની અને સાંભળેલી વાતો ની કઈ અંશે શું છે એને ઇન્ફ્લુઅન્સ છે. એટલે જ્ઞાન કે છે કે જ્ઞાન જ્યાં સુધી શબ્દ રહે, શબ્દાર્થ રહે, કદાચ વિદ્વાન હોય તો ભાવાર્થ પણ થાય અને ફેરા ઊંડા જાય તો એનો રહસ્યાર્થ પણ મળે. પણ જ્ઞાન કે છે જ્યાં સુધી એ શબ્દ ને અનુભવાર્થ ન મળે ત્યાં સુધી જ્ઞાન કે છે શબ્દ ને આપણે સમજ્યા ન કરે તો આપણા જીવન ની અંદર અસાર એવા સંસારમાં સારભૂત એવો આત્મા એને ઓળખવા માટે આ પર્વાધિરાજ પર્વ પર્યુષણ આવે છે. પણ આપણે એના આપણા જીવન ની અંદર આ પર્વ ને એક તહેવાર બનાવી દીધો છે, શું બનાવી દીધો છે? એક પર્વ બનાવી દીધો છે, આપણે એને ઉત્સવ બનાવી દીધો છે. ત્યારે જ્ઞાની આપણને થોડા ઊંડે લઈ જવા માટે આનો અર્થ સમજાવતા કહે છે કે આવા આધિવ્યાધિ ને ઉપાધિથી ભરેલા સંસારમાં ગમે તેટલા પ્રયત્ન કરવા છતાં અનાધિકાળથી અનંત જીવો આ સંસારમાં આધિવ્યાધિ ને ઉપાધિ ટાળવાના પ્રયત્ન તો કર્યા જ. આપણે બધા પણ રોજ જે પણ કરીએ છીએ એ બધા તેને માટે કરીએ છીએ કે આપણા જીવનના અણગમતા પદાર્થો દૂર થાય અને ગમતા પદાર્થો આપણને મળી જાય. પણ જ્ઞાની કહે છે કે જેમાં આપણને મનગમતું થાય નહીં અને અણગમતું ટાળી શકાય નહીં એનું નામ સંસાર. જેમાં મનગમતું કશું થાય નહીં અને અણગમતું ટાળી શકાય નહીં એનું નામ સંસાર. હવે આને સાર માનીએ તો સાર અને અસાર માનીએ તો અસાર. તમે યાદ કરજો કે જન્મથી માંડીને આજ સુધી કોઈને પણ વૃદ્ધ થવું તું આપણા શરીરમાં જે પરિવર્તનો આવે છે એનાથી આપણે અકળાઈએ છીએ. અને હવે તો જયારે જેમ જેમ મોટા થતા જઈએ ને એકબીજા ભેગા થઈએ તો વાતો એવી કરીએ ને પેલા થતું હતું હવે તો કશું થતું નથી. શું કરીએ ને કે પેલા તો દોડતા હતા હવે તો ચલાતું પણ નથી, બરાબર છે? અને સંસારના જીવનના તમામે તમામ આપણા વિચારોમાં આપણને પરિવર્તન ન ઈચ્છ્યું હોય તો પણ એને અનિવાર્ય રીતે શું કરવું પડે છે? સ્વીકારવું પડે છે. એટલે શરીરના પૂદગલના એટલે શરીર આપણે શેનાથી બનેલું છે? પરમાણુ પૂદગલથી બનેલું છે. અને પરમાત્મા શું છે? પૂદગલ એટલે છે એ પદાર્થ છે. આ આંખથી જેટલું દેખાય ને એ બધું જ કાનથી સંભળાય, આંખથી દેખાય, નાકથી સુંઘાય, જીભથી ચખાય અને શરીરથી સ્પર્શ થાય. એવી એક પણ વસ્તુ જ્ઞાની કે છે કોઈ પણ સ્વરૂપમાં હોય એ ઔદારિક રૂપે હોય વૈક્રય રૂપે હોય આપણે દેખીએ એ બધા ઔદારિક પૂતગલો અને ન દેખાય એવા બધા વૈક્રય પૂતગલો છે. પણ તે તો શું પૂતગલ છે. એટલે આવા પૂતગલોનો સ્વભાવ એ હંમેશા પરિવર્તનશીલ છે. સંસાર શબ્દ તેના ઉપરથી આવ્યો, સંસરથી ઇતિ સંસાર. સંસરથી એટલે જેમાં બધું સર્યા જ કરે, પ્રવાહિત થયા જ કરે, પરિવર્તન પામ્યા જ કરે એનું નામ સંસાર. આપણે ઈચ્છીએ કે બધું જેમ છે એમ બધા છે ને, આપણે તો જીવીએ ત્યાં સુધી કેવા રહેવું છે? જેમ હાલતા ચાલતા રહેવું છે બધાની ભાવના છે કે આપણે જીવીએ ત્યાં સુધી આનંદમાં રહીએ, ખુશીમાં રહીએ, શરીર આપણું સતત કરીએ, આપણે અમને માટે હાલતા ચાલતા રહીએ, આપણો પરિવાર આપણને અનુકૂળ રહે ને આપણો પરિવાર હંમેશા શું રહે? કેટલો રહે? પર્યાપ્ત. પર્યાપ્ત એટલે પૂરતો. પરિગ્રહ પછી પર્યાપ્ત હોય એટલે વિચાર કરો. આજ સુધીમાં ક્યારે જ આપણને એવું લાગ્યું કે આપણી પાસે જે છે એ બધું ઇનફ છે, અરે આપણી પાસે મોર છે ઇનફ છે? આ લોકમાં વર્તમાન કાળમાં 7 અબજથી આ માણસની જાત ગણાય છે. આપણે એબાઉ તો એ 7 અબજ વ્યક્તિઓમાંથી આપણી પાસે જે છે એ આખા વિશ્વના 2% લોકો પાસે છે. સર્વે કરજો, મને ને તમને જે મળ્યું છે એ આ વિશ્વના 2% પીપલ પાસે માંડ માંડ છે. અને છતાં પણ આપણી દોટ હજી આગળ ને આગળ મોર એન્ડ મોર એન્ડ મોર. અને શું કહેવાય, રેટ રેસ કહેવાય ને, ઉંદરડાની દોડ શરૂ થાય અને એક ઘરમાંથી કે એક ઘરમાંથી ત્યાંથી ઉંદરડાઓ નીકળે અને બધા ભાગે. એ ભાગી ભાગી ક્યાં સુધી જવાના, ક્યાં જવાના? એને શું જોઈએ? આખી સ્કૂલ સવારના ઉઠે છે અને દોડમ દોડ કરે છે, બધી જ રીતે જરૂર કરે. એ લાગી લાગીને શું લાગે છે? એ નસ લે છે, પછી ક્યાં છુપાવે છે? એ છુપાવે છે અને ભૂલી પણ જાય છે ક્યાં છુપાવે છે. અને બીજી ચીજ ખોલી ત્યાંથી કાઢી લઈ જાય, એ બીજી વાર ત્રીજી જગ્યાએ છુપાડે છે અને ત્રીજી પણ જગ્યાએથી ચોથી ઉપાડી લઈ જાય. આખરે એ નટ કોના હાથમાં આવે છે અને જેને છુપાવ્યું એને મળે છે એની કોઈ ગેરંટી નથી. એવી આ રેસ રેસની આ દુનિયામાં આપણે બધા પણ આ શરીર એવું ને એવું રહે, આ પરિવાર એવો ને એવો રહે અને પરિગ્રહ એવો જ બની રહે, એના ભાવમાં આપણું આખું જીવન શું કરી દઈએ છીએ, પૂર્ણ કરી દઈએ છીએ. પણ કોઈનું કદી પણ આ બધું સફળ થયું નથી. તો જો મને ને તમને ખરેખર એવું લાગતું હોય કે આપણી દોટ, આપણી ખોજ, આપણા પ્રયત્ન જે દિશામાં છે એ દિશામાં કદી કોઈ સફળ થયું નથી, તો આપણે શું કરવાનું છે? હવે આપણે એવા સમજી કાઢું કરવા છીએ, આપણે એવી એક્ઝિટ આગળ પહોંચ્યા છીએ કે હવે ક્યાંથી એક્ઝિટ લેવી કે નહીં એનો નિર્ણય ન કરીએ. અને ધારો કે આપણે નીકળી જઈએ તો જેટલા લાંબા આગળ જઈએ એટલો યુટર્ન લાંબો થાય કે ના થાય? એટલે આપણા માટે પરવાધીરાજ પરિશ્રમ શું છે, એક રાઈટ એક્ઝિટ કે જે આપણા જીવનની દોટને એક દિશા આપે છે, એક ડિરેક્શન આપે છે. સારા મુકામે પહોંચેલા આપણે હવે કઈ દિશામાં જવું એનું નક્કી કરવા માટે પરમાત્માની આજ્ઞાનું પાલન કરીએ છીએ અને પરમાત્માના માર્ગે આપણે તો જ્યારે પણ ગુરુ ભગવંતો પાસે જઈએ ત્યારે પણ ડિરેક્શન માગવાને બદલે જો જેને ઘર છોડ્યું છે એની પાસે જઈને, જ્ઞાની પાસે જઈને આપણે માગણી તેની કરીએ છીએ, મારું ઘર જલ્દી બંધાય છે, શું આશીર્વાદ આપો, મારું નાનું ઘર મોટું થઈ જાય અને મોટું હોય તો સજાવટ થઈ જાય, બરાબર છે ને? જેને ઘર છોડ્યું આપણા દાદા દેખાય, આપણા પરમાત્મા દેખાય છે, એની પાસે આવીને આપણે શું માગવાનું છે? હમણાં બધા બોલવાના મોક્ષ, કારણ કે આપણે ક્યાં બેઠા છીએ, હિનાલયમાં પરમાત્માના ધામમાં. પણ ઘર સુધી પહોંચ્યા પછી રસ્તાની વાતોનો વિષય જો આપણે ચેક કરી લઈએ બધામાં તો આપણને ખબર પડે કે આપણે શું જોઈએ છીએ. તો હવે મારે તમારે અનાદિની જે માગણી હતી એ માગણી બદલવાનો અવસર આવ્યો છે. અનાદિની જે માન્યતા હતી એ માન્યતામાં કઈ કંશે પણ જો આપણે એવો અહેસાસ કર્યો હોય કે આ માગણી કદી પૂરી પૂર્ણ થાય એવી નહોતી તો સંસાર દોડાવશે આપણને ઈચ્છા પૂર્તિ માટે. આ સંસાર એનો માર્ગ ઈચ્છા પૂર્તિ નો છે. અને ધર્મ જ્ઞાની કે વિકરાટ પરમાત્મા મને ને તમને માર્ગ બતાવે છે ઈચ્છા નાશ નો માર્ગ. તો હવે આપણે અનાદિકાળથી અનંત વખત ઈચ્છા પૂર્તિના રસ્તે ચાલ્યા, હવે આ પર્વ આપણને બતાવે છે કે ઈચ્છા નાશના માર્ગે એક વખત ચાલીને શું શું કરીજો, અનુભવ કરીજો. તો તમે સૌ પરવાધીરાજ પરિશ્રમ વિશે ઘણી બધી વાત જાણો છો પણ એના વિશે થોડી માહિતી એ પ્રકારે છે. ત્યાં પરવાધીરાજ પર્યુષણ એ શબ્દ મૂળ શબ્દ પ્રુ ધાતુ પરથી આવે, સંસ્કૃતમાં મૂળ અક્ષરને ધાતુ કહેવાય એટલે એનું નામ છે પ્રુ. આ પ્રુ ઉપરથી પર્વ શબ્દ બન્યો છે એટલે એના ઘણા બધા અર્થ થાય કે પ્રુ એટલે ભરવું, સાચવી રાખવું, વૃદ્ધિ કરવી, અંતિમ લક્ષ્યને સિદ્ધ કરવું વગેરે. પણ આ પર્વ સત્તર છે એ પણ આપણે ત્યાં અનેક રીતે વપરાય છે. પર્વ ને આપણે ઉત્સવ રૂપે ઓળખીએ છીએ. આ પર્વ આવ્યું એટલે ઉત્સવ રૂપે આવ્યું. પછી ગાંઠ અને શેરડી જોઈએ છે, સુગર છે, એમાં વચ્ચે વચ્ચે શું હોય છે, ગાંઠ હોય છે. એ ગાંઠ ને પણ પર્વ કહેવાય છે. એટલે પર્વ માં રસ ગુંચવાઈ જાય એટલે અંદર માં જે ફાઈબર છે ને એ બધા ફાઈબર સીધા જાય છે. પણ જ્યાં પર્વ એટલે ગાંઠો આવે ને ત્યાં શું થઈ જાય, એના બધા ટીસ્યુ અંદર અંદર ગુંચવાઈ જાય એટલે એની ગાંઠ બને. આપણા જ્ઞાનતંતુ પણ આપણા શરીરમાં છે એ બધા પણ અમુક જગા એ ચોક્કસ પ્રકારે ગૂંચડા પડે છે એટલે એના સર્કલ થાય છે. એને આપણે મર્મ સ્થાન કહીએ છીએ. આપણા આંખ ઉપર કોઈ અહીંયા મારે તો આપણને વાગશે ખરું, પણ એ જ વસ્તુ કોઈ કોણીમાં મારે તો આપણને શું થઈ જાય છે, આખા હાથમાં ચણચણાટી થાય છે. તો એ શું બતાવે છે કે આપણે આખા જ્ઞાનતંતુ જે આપણા શરીરમાં જાય છે એના ચોક્કસ પ્રકારે શું થાય છે, એના ત્યાં સ્ત્રી એટલે રાઉન્ડ છે, સર્કલ છે. આપણે પરમાત્મા ના નવ અંગે પૂજા કરીએ છીએ. શા માટે નવ અંગે કરીએ છીએ? શા માટે 15 નહીં, શા માટે 5 નહીં, શા માટે 20-25 નહીં? એટલે આપણે કઈ પૂજા કરીએ ને અત્યારે આપણે ટાઈપરાઈટર ની જેમ પૂજા કરીએ છીએ, કેમ કરીએ છીએ? આપણું લક્ષ્ય એવું હોય છે માત્ર તિલક કરવા. તો જ્ઞાની જે છે તે મારે તમારે જે પૂજન કરવું છે, જે પૂજા કરવી છે, જે ક્રિયા કરવી છે એ ક્રિયાને પ્રાણ આપવો પડશે. એટલે પરમાધિરાજ પર્યુષણ એ આપણા જીવનમાં, આપણા જ્ઞાનમાં, આપણી ઇન્ફોર્મેશનમાં આપણે જે કરીએ છીએ એમાં પ્રાણ આપે છે. આપણે પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા કરી પણ આપણી ક્રિયાની પ્રાણ પ્રતિષ્ઠા કદી કરી નથી. શું નથી કર્યું? આપણે ક્રિયાની પ્રાણ પ્રતિષ્ઠા નથી કરી. તો આ પરમાધિરાજ પર્વ આપણની ક્રિયામાં પ્રાણ પૂરવાની પદ્ધતિ સમજાવે છે. આવા પર્વની અંદર આપણે ગાંઠ કહો, પગથિયું કહો, કે જયારે સૂર્યનું સંક્રમણ થાય ને એને આપણે મકર સંક્રાંતિ પર્વ કહીએ. શું કહીએ? દક્ષિણાયન ઉત્તરાયણ થાય તો ત્યારે પણ પરવણી, પુણ્ય પરવણી પર્વ શબ્દ વપરાય છે. એવી રીતે ચંદ્રની કલા વૃદ્ધિ પામે એટલે એકમ, બીજ, ત્રીજ વગેરે થાય છે. એ કેવી રીતે થાય છે? ચંદ્ર ઉપર જે ગ્રહની છાયા આવી જાય અને એ છાયા ધીરે ધીરે હટતી રહે એટલે પહેલે દિવસે એક કળા દેખાય એને એકમ કહીએ આપણે, અને બીજા દિવસે જરા વધારે પ્લેનેટ થશે એની છાયા થશે એટલે શું કહેવાય, બીજ થઈ કહેવાય, ત્રીજ થાય. એ ખરેખર ચંદ્રમાં કશું પરિવર્તન નથી થતું. ચંદ્ર તો સેમ છે પણ એના ઉપરના આવરણ હટતા જાય, એના ઉપરની છાયા હટતી જાય. એના માટે પણ ચંદ્રની કલામાં જે વૃદ્ધિ થાય ને એને પણ પર્વ કહેવાય છે. એટલે આવા અર્થથી પર્વ દિવસ અને પ્રવૃત્તિઓને આનંદથી ફરી દેવાનું સૂચન કરે છે. એટલે પર્વ શબ્દ શું બતાવે છે કે એમાં વૃદ્ધિ થાય, એમાં ભરપૂર થાય, એ રસપ્રદ થાય એવી રીતે પર્વ શબ્દ આપણને બતાવે છે. તો બીજી રીતે કહીએ તો પર્વ એટલે વૃદ્ધિ, વિકાસ અને ઉત્તરોત્તર ઉપર જવું. આપણા જીવનની અંદર આધ્યાત્મિક દ્રષ્ટિનો વિચાર કરવાનો છે કે ઉત્સવનો અર્થ ધાર્મિક ક્ષેત્રમાં દેવા જગતમાં પર્વ એટલે ઉત્સવ, પણ આધ્યાત્મિક જગતમાં ઉત્સવ એટલે ત્યાગ, સંયમ અને ગુણ, ત્યાગ, સંયમ અને ગુણ એમાં વૃદ્ધિ થવી એ આધ્યાત્મિક પર્વનું લક્ષણ છે. એટલે પૂર્વાચાર્યોએ આધ્યાત્મિક પર્વની યોજના કાળના થોડા થોડા અંતરે જાણે ઘંટડી વાગે અને આપણને ખબર પડે. હમણાં પેલા આપણી પાસે ઘડિયાળ હતી ને એની અંદર આપણે શું કરતા, ઘંટડી વગાડતા અને એમાં અડધી કલાકે વાગે, પછી એક કલાકે વાગે, ત્યારે ડંકા પડે 1, 2, 3, 4, 5. એવી જ રીતે આપણા આત્માના પ્રદેશમાં પણ આપણે આત્માને જગાડવા માટે વ્યવહારિક જીવનમાં આવી ઘંટી પરમાત્માએ સમજાવવા માટે આચાર્યોએ એની આજ્ઞા વડે આપણને આવા તહેવારો આપ્યા કે આપણી પાસે બીજ આવે, પાંચમ આવે, આવે ને સત્ય. એ તેને માટે આવે છે કે આપણે સતત ને સતત જાગૃતિમાં રહીએ. તો આવા દિવસોને આપણે પર્વ તરીકે ઓળખીએ છીએ. હવે આવા ઉપદેશ પ્રસાદની અંદર આપણને લક્ષ્મીશ્વરજી મહારાજ સાહેબે બતાવ્યું છે કે અષ્ટાંગિકા સડે વોક્તા ત્યાગવાદો ભલે તો તમે આ પ્રાકૃત સંસ્કૃત તમે સમજવાના નથી એટલે આપણે એનો વિસ્તાર લાંબો ન કરતા હું એનો અર્થ તમને કહી દઉં છું કે ત્યાગવાદના મતે કહેનારા ઉત્તમ પુરુષોએ 6 અઠાઈ પર્વ, 6 8-8 દિવસના તહેવારો આપણે ત્યાં બતાવ્યા છે એની અંદર આપણે જાણીએ છીએ એવાના પ્રસિદ્ધ છે. અષ્ટાનિકા પર્વત તરીકે આપણે તેને ઓળખીએ છીએ. પર્વાધિરાજ પર્યુષણે એવી જ રીતે નવરાત્રિમાં જે ઓલી આયંદિની આપણે કરીએ છીએ એવી ચૈત્ર મહિનાની આસો મહિનાની આવી બધી યોજનાઓ આપણી પાસે કરવામાં આવી છે. પણ એમાં પરવાણી બહુ સંસ્કૃત પ્રોક્તાની જીના ગમે જૈન આગમની અંદર અનેક પ્રકારના પર્વ બતાવવામાં આવ્યા છે. પરંતુ પર્યુષણા સમ ન અન્ય કર્મણા મર્મ ભેદ કૃત. પરંતુ પર્યુષણ પર્વ જેવું કર્મના મર્મને ભેદનારું પર્વ બીજું કોઈ નથી. જો આ શબ્દ ઉપર આપણે વિચાર કરવાનો છે કે કર્મના મર્મને ભેદવો એ જ પર્યુષણનું શું છે કર્તવ્ય છે. મારા ને તમારા જીવનમાં આપણે મર્મને જાણીએ. મર્મ એટલે એનું કેન્દ્ર, મર્મ એટલે એનું સેન્ટર, મર્મ એટલે એનું રહસ્ય. આપણે બધા મંદિર શબ્દ બોલીએ છીએ તો મંદિર શબ્દનો મર્મ શું છે? મંદિર શબ્દ મનનો મોહ ઘટાડે તે મંદિર. મંદિર કોને કહેવાય? જે મનનો મોહ ઘટાડે તે મંદિર. આપણે મંદિરે શું કામ જોઈએ છીએ? મનનો મોહ પૂરો કરવા માટે. શું કામ જોઈએ છીએ? સામાન્ય રીતે એમ કહેવામાં આવે કે આ મંદિરમાં જાઓ અને તમારા મનની મનોકામના પૂરી કરાવે. આપણે બધા મંદિરમાં શું કામ જોઈએ છીએ? મનની મનોકામના પૂરી કરવા માટે. ત્યારે પરમાત્મા કહે છે મંદિર એનું નામ છે કે જે મનનો મોહ મનના મર્મને પકડે, મનના કેન્દ્રને પકડે, મનના સેન્ટરને છેદી નાખે, વિંધી નાખે, નકામું કરે. હમણાં વચ્ચે થોડો વખત માં એવો બનાવ બન્યો છે ભાઈ કે ઝૂમાં એક માતાના બેધ્યાનપણાને કારણે એક બચ્ચું ઝૂમાં ઘૂસી ગયું અને જેલીલા સુધી પહોંચી ગયું. તમે કદાચ ન્યૂઝમાં મેચ ટીવીમાં છે. અને એ બાળકને બચાવવા માટે કોઈ પણ પ્રયત્ન સફળ થાય એવું ન લાગતા આખરે શું કરવું પડ્યું હતું? એ જેરીલાને મારી નાખવો પડ્યો, જેરીલાને વિંધી નાખવો પડ્યો. કારણ કે જ્યારે એને બેભાન કરવાનું શિર છોડવામાં આવે, ઇન્જેક્શન વગેરે છોડવામાં આવે તો એને અસર આવતા 5-7 મિનિટ લાગી જાય. તે 5-7 મિનિટમાં ઘવાયેલો જેરીલા વધુ ને વધુ વાયલન્ટ થઈ જાય અને એના કારણે બાળકને કદાચ ત્યાં ને ત્યાં ચબડી પણ નાખે, મારી પણ નાખે. એટલે એક નિર્દોષ જીવને આ રીતે વિંધી નાખવો પડ્યો. પણ નાની જે છે કે જો મર્મને વિંધવામાં આવે એટલે ગાંડ પણ જે ગેરીલાની અંદરમાં જે ગાંડ પણ આવી જાય, પાગલ પણ આવી જાય, એને છેદવું હોય તો એના શરીરમાં પણ એક ચોક્કસ એવો શું હોય? પોઈન્ટ હોય, એટલું સેન્ટર હોય. પણ આ વિજ્ઞાન પાસે એની પૂરી માહિતી નથી. પણ આપણા ભગવાને અને જગતના અનુભવીઓએ આપણને હાથી માટેની એ માહિતી આપી છે. એટલે મનનો મોહ એ હું આગળ કહું છું, પણ મનના મોહને વધારે તો મદિરા બની જાય. મનના મોહને બનાવે વધારે તો શું કહેવાય? નકો. એટલે આપણે મંદિરને મદિરા નથી બનાવવી. શું નથી બનાવવી? મનને મદિરા નથી બનાવવી. મનની અંદર મંદિર, મનની અંદર જઈને મનના કેન્દ્રને આપણે પકડીને એને શું કરવું છે? આપણા કંટ્રોલમાં રહેવું છે. સામાન્ય રીતે 8 દિવસ માટે આપણે નક્કી કરવાનું છે કે હું ને તમે માત્ર ને માત્ર જ્ઞાની પુરુષની આજ્ઞામાં લઈ જવી છે. તેમાં લઈ જવી છે જ્ઞાની પુરુષ. અને જ્ઞાની કોને કહેવા? જે વિતરાગ હોય, જે સર્વજ્ઞ હોય, જે કેવલી હોય, જે નિર્દોષ હોય, એને જ્ઞાની કહેવાય. ત્યારે મારા તમારા જીવનની અંદર આવો પરમ દિવસ આવી ગયો છે, આવો પુનિત દિવસ આવી ગયો છે, આવો પાવન દિવસ આવી ગયો છે. તો આપણે 8 દિવસ માટે શું બની જવું છે? જ્ઞાનીની આજ્ઞામાં નમો અરિહંત આણમ. નમો 3 રીતે સંધિ જુદી પડાય. અરિહંત આણમ, અરિહંત આણમ એટલે અરિહંતની આજ્ઞા. આણ એટલે શું? આજ્ઞા. આપણે પરમાત્માની આજ્ઞામાં, અરિહંતની આજ્ઞામાં આવવું છે. જ્યારે જ્યારે પણ ધર્મની ક્ષેત્રમાં આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણે યાદ કરવું છે કે જ્યારે આપણા જીવનની અંદર આપણી સર્જરી થઈ હોય, અચાનક આપણને બ્લડની જરૂર પડે અને બ્લડ બેંકમાંથી બ્લડ લાવવામાં આવે અને આપણને એ બ્લડ જ્યારે આપવામાં આવે ત્યારે આપણે એ બ્લડની અંદર એ તપાસ કરી છે કે આ સ્થાનકવાસીનું છે કે ડેરાવાસીનું છે કે દિગંબરનું છે કે શ્વેતાંબરનું છે કે હિન્દુનું છે કે મુસ્લિમનું છે. કઈ કોઈ તપાસ? કારણ કે આપણે તો શું જોઈતું હતું? બ્લડ જોઈતું હતું, આપણું ગ્રુપ જોઈતું હતું, આપણે જીવી જવું છે, આપણે બધું જવું છે. તો વ્યવહાર સુગત ની અંદર ત્યારે ડોક્ટર પાસે ગયા તો આપણે જોયું કે આ ડોક્ટર હિન્દુ છે પણ એ કિડની સ્પેશિયાલિસ્ટ નથી, એ તો બ્રેઇન સ્પેશિયાલિસ્ટ છે પણ હિન્દુ છે એટલે ચાલો કિડની નું ઓપરેશન કરાવી નાખ. આવું કર્યું તો ત્યાં તો અર્પણ થઈ ગયા ને. આપણા વ્યવહારના જીવનમાં દરેક જગ્યાએ આપણે ક્યાંય પણ એ જોવા નથી જતા ત્યાં કોણ છે ને શું કરે છે. આપણે કામ છે નાખી છે તત્વથી છે, આપણી જન્મ જરૂરિયાતથી છે. મેડિકલ સ્ટોરમાં પણ નથી જોવા જતા ત્યાં સ્ટોર કોણ ચલાવે. આ ફાર્માસિસ્ટ જે મારી દવા રિફિલ કરે છે એ જૈન છે કે નહીં, હિન્દુ છે કે નહીં, મુસ્લિમ છે કે કોણ છે આની તપાસણી કરતા. એમાં આપણે બધા શું બનીએ છીએ, કેન્દ્ર તરફ જનારા, એ લક્ષ્ય સિદ્ધિ કરનારા બનીએ છીએ. ત્યારે ધર્મની અંદર આપણા જીવનની અંદર જયારે પરવાદી રાજપર્વ આવે, આ પર્યુષણ આવે, તે વખતે આપણા મનમાં બે પરંપરા ચાલે છે. વ્યવહાર જગતમાં સંપ્રદાય હોય એના કારણે પ્રવાહોની ગતિ પણ જુદી જુદી હોય, પણ એનું કેન્દ્ર ક્યાં છે એ આપણે જોઈ લેવાનું છે. શ્વેતાંબર આમનાય અને દિગંબર આમનાય જૈન સમાજમાં મુખ્ય બે પરંપરા પ્રવર્તે છે. એ બંને પરંપરામાં પર્વતો આવે જ છે, પણ પેલા અત્યારે જે વર્તમાનમાં પર્વ અત્યારે આપણે મનાવી રહ્યા છીએ એ આપણે શ્વેતાંબર આમનાય નું પર્વ છે. પણ એ પૂરું થાય અને ત્યાંથી જે શરૂ થાય એ કોનો પર્વત થાય છે, દિગંબર નું નહીં, દિગંબર આમનાય નું, એટલે કે દિગંબર પરંપરા નો. પણ એનો જે કેન્દ્રભૂત દિવસ છે એ દિવસ તો ક્ષમા પર્વ છે. શ્વેતાંબર, મૂર્તિ પૂજક અને સ્થાનકવાસી, ચેરાપંથી વગેરે જે શરૂ કરે અને જે પૂરું થાય એ દિવસ શરૂ થાય જે પર્વ, એ પણ પાછું દસ લક્ષણા મહાપર્વ કહેવાય. એનું કેન્દ્ર કોણ છે, ક્ષમા પર્વ છે. અને આપણી ઐતિહાસિક ઘટના આપણને એવી માહિતી આપે છે કે આપણા આરાની જે વ્યવસ્થા છે તે આરામાં ચક્રો છે. આ કાળચક્ર ની અંદર પેલો આરો, બીજો આરો, ત્રીજો આરો, ચોથો, પાંચમો, છઠ્ઠો, આ બધા આરાઓ ચાલ્યા કરે. મહાવિદેશ ક્ષેત્રમાં હંમેશ ને માટે ચોથો આરો ચાલે, ત્યારે ભરત અને એરવત ક્ષેત્રમાં આ આરાની પરંપરા બદલાય. આપણી પૃથ્વીને પણ જો આપણે પોળ કલ્પીએ છીએ તેમાં નોર્થ પોલ ને સાઉથ પોલ, ત્યાં હંમેશ ને માટે ઠંડક રહે. આપણને દેખાય છે ને કે સૂર્ય તો છે અને ગરમી પણ છે, પણ કેટલાક ક્ષેત્રને આ ગરમી અસર કેમ નથી કરતી, તેમાં કોઈ ચમત્કાર નથી, એમાં કોઈ ગોપ્ય ગુપ્ત રહસ્ય નથી. એની અવસ્થા, એની વ્યવસ્થા, એની પોઝિશન એ શું છે, બિકોઝ ઓફ પોઝિશન, કે હંમેશા સૂર્ય છે, ઠંડક હંમેશા માટે રહે છે. એવી જ રીતે મહાવીર ક્ષેત્રમાં હંમેશા માટે ચોખ્ખો વારો ચાલે છે, એટલે ત્યાંના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એ જયારે આપણે ત્યાં 24 થી 17 થાય અને જેવું દ્રવ્યનું ક્ષેત્રનું કાળનું ને ભાવનું પરિણામ છે એવો કાળ ત્યાં ચાલે. પણ જે પાંચ ભરત અને પાંચ એડવર્ટ ક્ષેત્ર છે એમાં કાળ ચક્રમાં આરાઓ બદલાય. તો જયારે આપણે બધા જાણીએ છીએ કે આપણે કેટલા મારામાં છીએ, પાંચ બારમાં છીએ, એમાં પણ પાછા ઉત્તસર્પિણી અવસર્પિણી એવા બે નામ છે. ઉત્તસર્પિણી એટલે શું, જેમાં બધું ઉપર જાય, અને અવસર્પિણી એટલે જેમાં બધું નીચે આવે. એટલે આપણા કાળમાં આ કાળચક્રને અવસર્પિણી કાળ કહેવાય. એટલે દાદા ઋષભદેવ પેલા તે શંકર જે થાય એ વખતે ચોથા આરાનો પ્રારંભ થાય, પેલો બીજો ત્રીજો પસાર થઈ જાય અને ચોથા આરામાં બધા 24 થી શંકર થાય, ત્યાર પછી પાંચમો આરો આવે. એટલે એમાં દ્રવ્યમાં, ક્ષેત્રમાં, કાળમાં ને ભાવમાં ઉત્તરોત્તર આપણને શું થવા માંડે, ઘસારો દેખાય. એટલે બધાની અંદર હાનિ થવા માંડે. આપણે જાણીએ છીએ કે જેમ જેમ ધરતી વધારે કાળ થયા વપરાશમાં આવે, આ અમેરિકાની ધરતી 400 વર્ષ થયા લગભગ ઉપયોગમાં લેવાય છે, તો હજી અહીંની ધરતીમાં શું છે, રસકસ વગેરે યથાવત જળવાયા છે. પણ જેમ જેમ એમાંથી આપણે ધરતીના મૂલ્યો ખેંચી લેશે એને પાછી એના પ્રમાણમાં ખાતર, પાણી વગેરે જો યોગ્ય પ્રમાણમાં પૂરું ન પડે તો આ ધરતી કેવી થવા માંડે, લુખી ચૂકી થવા માંડે. એમ કાળના પ્રમાણમાં આવા કાળને કારણે પેલા બીજા ત્રીજા આરા સુધી તો કલ્પવૃક્ષનો કાળ હોય. કેવું કાળ હોય, કલ્પવૃક્ષનો કાળ હોય. એટલે ધરતી જેવી રસાર હોય એમ કહેવાય છે. એનો એક પથ્થરનો, માટીનો ટુકડો પણ જો તમે મોઢામાં મૂકો ને એ સાકર કરતા વધુ ગળ્યો લાગે. હવે આવી ધરતી હોય એમાંથી જે ફળ પાકે એના જે વૃક્ષો હોય જયારે વિષમતા ન હોય. અત્યારે ગ્લોબલ વોર્મિંગ વગેરે વાત કરીએ છીએ કે જેના કારણે વરસાદમાં પણ કમ અધિક, એટલે કે ક્યારે ખૂબ પડે ક્યારે બિલકુલ ના પડે, આવા બધા ભાવ ક્યારે હોય નહીં. એના કારણે કલ્પો વૃક્ષો સુંદર મજાના રસરસ વાળા પદાર્થો આપે, એટલે એ વખતે જેટલી વસ્તી હોય એના કરતા જરૂરિયાત કરતા પણ વધારે એવા એને ફળ વગેરે મળ્યા કરે. એટલે પરસ્પરમાં તું ન થાય, હરીફાઈ ન થાય, ખેંચા ખેંચી ન થાય, ઇનસિક્યોરિટી ન હોય, એટલે સંગ્રહ વૃત્તિ વગેરે જાગે નહીં. આવા દ્વેષકાળના પરિમાણમાં આગળ ઉપર ચોથારામાં કંઈક સંધિ કાળ કહેવાય. એટલે એ વખતે તીર્થંકર પરમાત્મા આવે અને આવી સંધિકાળમાં જગતને એક દિશા કહેવાય છે ને, કે નાભી રાજા આદિનાથ મુખર્જીના પિતા એ સૌથી પહેલા કુલકર થયા અને એમણે આ વ્યવસ્થાનો અનુભવ કર્યો કે યુગલિયામાં એક જોડલું સાથે જન્મ્યો, એટલે કે એક પુરુષ જન્મ્યો, સ્ત્રી પુરુષ. એમાં ઘણી વાર એવું બન્યું કે એકી સાથે બે બાળકો જ જન્મે, એ બંને પુરુષ હોય અથવા બંને સ્ત્રી હોય. અને ચારના કાળમાં આયુષ્ય એટલા પરિપૂર્ણ હતા, પુણ્ય અને શરીર સંગ્રહ એવા હતા કે બંનેનું સાથે મૃત્યુ થાય. ત્યારે એમાં એવું બનવા માંડ્યું કે એકનું મૃત્યુ કદાચ વહેલું થઈ જાય, એના કારણે સ્ત્રીઓ ઘણી વાર એકલી પડી જાય, પુરુષ એકલા પડી જાય. આવી અવ્યવસ્થા થઈ એટલે નાભી કુલકરના વંશમાં ઋષભદેવ રાજા તરીકે આવ્યા, એટલે એને અસ્થિ મસ્થિ અને કૃષિ, આપણે ત્રણ શબ્દ હિમ જગતમાં જાણતા કે અસ્થિ એટલે અસ્ત્ર એટલે શસ્ત્ર વગેરે, આ જેટલા સાધનો આપણે વાપરીશું જ નહીં આ બધાને અસ્થિ કહેવાય, અને મસ્તી એટલે લખવા વગેરેની વ્યવસ્થા, એટલે જેની અંદર આપણે વ્યવસાય કરીએ એજ્યુકેશન, આ બધાને મસ્તી કહેવાય. મસ્તી એટલે સાહી, સાહી વડે લખાય એટલે મસ્તી. અને કૃષિ એટલે ખેતીવાડી, કલ્પ વૃક્ષને ઉગાડવા ન પડતા, પણ આ બધું જયારે ઓછું થયું એટલે ઋષભ રાજાએ ઋષભદેવ ભગવાને નિયો આ વ્યવસ્થા કોને આપી, રાજા ઋષભે આપી. પણ નાની કહે છે કે રાજા ઋષભ પણ આખા આખા છ ખંડની અંદર અસીમથી કૃષિ ભલે આપે અને એના કારણે એને વેજીટેરિયન સંસાર બનાવ્યો. શું કામ બનાવ્યો? ખેતીવાડી કરી લીધી આપી, એટલે એના કારણે એ વખતના લોકોને ખાવાની વ્યવસ્થામાં કલ્પવૃક્ષ ઘટ્યા ત્યારે ભોજન આપ્યું. અને છતાં પણ રાજા ઋષભે ભગવાન ઋષભ તરીકે, તીર્થંકર ઋષભ તરીકે તો શું કર્યું? સંસારને ઉદ્દેશ્યનો આપ્યો. આ બધા સંસારના કાર્યોથી નિવૃત્ત થઈને આત્માના કલ્યાણનો આપ્યો. એટલે અહીંયા સુધી આપણી વાત ચાલી કે હવે આ ચોથો વારો આવે અને એના કારણે વ્યવસ્થા બદલાય, ત્યાર પછી 24-17 કાળ પૂરો થાય અને આપણે જેમાં જીવીએ છીએ 5મો વારો આવે. હવે આ 5મા વારા પછી કયો કાળ આવવાનો? 6ઠો આવશે. ત્યાં સુધીમાં ધરતીના રસકસ વગેરે અને બધી વ્યવસ્થામાં હાનિ થશે અને ક્લાઇમેટ આવશે. એ વખતે મહાસંવર્તક નામનો વાયરો વાશે, એક એવું સાયક્લોન આવશે કે જેના કારણે આખી પૃથ્વી ઉપર અવ્યવસ્થા સર્જાઈ જશે અને જે કંઈ ગ્લોબલ વોર્મિંગની આપણે અનુભૂતિ કરીએ છીએ એવું બધું જ પાણી શું થશે? આખી પૃથ્વી ઉપર ફરી વળશે અને પરિણામે તમામે તમામ સંસ્કૃતિનો નાશ છે. આ ધરતી ઉપર કશું બચે નહીં એવો સમય આવવાનો, પણ એના પહેલા અંદરમાં શું આવવાની? હાનિ આવવાની. તો આવી હાનિ થયા પછી બધું જયારે પ્રલય થઈ જાય ત્યાર પછી નવો કાળ પ્રવાહ શરૂ થાય. એકબીજા તાજા કાળને કેવો કાળ કહેવાશે? ઉત્સર્પીનું કાળ કહેવાશે. એટલે છઠ્ઠા પછી પાછો એક છઠવાળો આવે અને છઠ્ઠા આવ્યા પછી 5મો આવે. હવે આ છઠ્ઠા પછી 5મો આવે ત્યારે ધરતીમાં ફરીથી કંઈક એવી વ્યવસ્થા થાય કે જે વ્યવસ્થાને કારણે આપણે આ પર્વાધિરાજ પર્વની ભૂમિકા તરીકે હું તમને કહું છું. આ ઇન્ફોર્મેશન આપણી પાસે ન હોય તો પણ ચાલે, પણ પર્વાધિરાજ પર્વ પર્યટન કેવી રીતે બન્યા એની આ ભૂમિકા છે. એટલે ઉત્સર્પણી કાળનો પ્રથમ આરોહ જ્યારે બેસે ત્યારે ભરત ક્ષેત્રમાં આવા 5 પ્રકારની વૃષ્ટિ થાય. બધું કહ્યું, વરસાદ નથી, ધરતી ઉપર પાણી નથી, એક કણકલું પણ નથી. એવા કાળમાં જો એન્વાયરમેન્ટથી જુઓ ને તો આખે આખો લોક યુનિવર્સ એકબીજાને ઇફેક્ટ કરે છે. સૂર્ય ઉપર કશું પરિવર્તન આવે તેની અસર પૃથ્વી ઉપર આવે કે ના આવે, બધા પ્લેનેટ ઉપર આવે ને, એવી રીતે ભરત ક્ષેત્ર અને મહાવિદ્ય ક્ષેત્રની વાત છોડવાની ભરત અને હેવત માં રીતે બનશે કે ત્યારે પહેલી વખત પુષ્કર નામ નો વરસાદ સાત અહોરાત્રી એટલે સતત સાત દિવસ અને રાત્રિ એ વરસાદ વરસશે, જેનાથી ધરતી ની ઉષ્ણતા દૂર થશે. એટલે પેલો વરસાદ એવો પડશે કે જેના કારણે આ ધરતી જે સૂકી ભઠ્ઠી જેવી થઈ ગઈ છે એમાં કઈક અંશે સ્નિગ્ધતા આવશે. પછી બીજો ક્ષીર નામનો વરસાદ એકવીસ વર્ષે એટલે સાત અહોરાત્રી એનાથી ધરતી ની દુર્ગંધ. અહીંયા જયારે આવો કાળ હોય ને ત્યારે અનેક જીવો સડાઈ સડી ગયા, ડટાઈ ગયા, મરી ગયા, બળી ગયા, એના કારણે ધરતી આખી દુર્ગંધમય થઈ ગઈ હોય. એની અંદર ક્ષીર એટલે દૂધ જેવો જે વરસાદ વરસે એના કારણે દુર્ગંધ દૂર થાય. પછી ધૃત એટલે કે ઘી જેવો સ્નિગ્ધ જેમાં શિકાર છે, જેમાં સત્વ છે, જેમાં મજબૂતી આવે એવા તત્વો છે એવો એક વરસાદ વરસે અને એના કારણે વનસ્પતિના દટાયેલા અંકુરોની વૃદ્ધિ પૂર્વક એની વિકાસ તરફની દિશા થાય. ખૂબ ઊંડે છે બસ ધરતીમાં દટાઈ ગયા છે. એવા બીજો આ ક્ષીર નામના વરસાદ પછી ધ્રુત નામનો વરસાદ થાય એટલે ધીમે ધીમે ઉપર આવશે અને એના કારણે ધરતીમાં થોડી સ્નિગ્ધતા આવે. ત્યાર પછી ચોથો અમૃત જેવો વરસાદ વરસે કે જેના કારણે ચોવીસ પ્રકારના ધાન્ય છે એ બધા અંકુરિત થાય એટલે સ્પ્રાઉટ થાય. અને ત્યાર પછી છેલ્લો વરસાદ બતાવ્યો કેરળીના રસ જેવો વરસાદ એ પણ સાત દિવસ વરસે અને એનાથી ધાન્ય ફળ ફળાદી વગેરેમાં શું થવા માંડે, રસ ઘસ જન્મવા માંડે. એટલે એક માન્યતા એવી છે કે સાત સપ્તાહ સુધી વરસાદ વરસશે અને એક માન્યતામાં એમ કહેવાય છે કે વચ્ચે બે સપ્તાહ વિશ્રાંતિ મળશે એટલે કે ધરતીને ઓસાવાની ચાન્સ મળશે. પણ સાત સપ્તાહ સુધી તે વરસાદ વરસે અથવા તો પાંચ સપ્તાહ વરસે અને બે સપ્તાહ એને શોખણ થાય એના પછી ધરતી ઉપર જે પેલો સ્પ્રાઉટ દેખાશે, જે પેલો આપણને અંકુરો દેખાશે એ દિવસ હશે આ પંચમી નો દિવસ. ભાદરવા સુદ પાંચમ એ મારવાડી વગેરે મહિનાઓમાં એને શ્રાવણ મહિનો પણ કહે છે. શ્રાવણ અને ભાદરવા નું જોડાણ છે. પણ આ કોષ્મી આ કેલેન્ડર છે કે એમાં કેટલાક કેલેન્ડર સૂર્ય પ્રમાણે ચાલે છે અને કેટલાક કેલેન્ડર ચંદ્ર પ્રમાણે ચાલે છે. હવે સૂર્ય અને ચંદ્ર એક સાથે નથી ઉઠતા, સૂર્ય રોજ સવારે ઉઠે પણ ચંદ્ર તો તમને ઘણી વાર દેખાય તો સાંજે જ દેખાય સીધો અને કોઈ વખત બપોરે પણ દેખાય. ચંદ્ર એની કળા એના છાયા કરતી છે, જયારે સૂર્યની ઉપર એવું નથી એટલે થોડો આપણને શું દેખાય છે, તફાવત દેખાય છે. એક પરંપરામાં સવારે જે તિથિ હોય એ તિથિને માનવામાં આવે. આજે પાંચમ સુધી ને પછી ચંદ્રની કળા બપોરે પાંચમ બની કે સાંજે પાંચમ બની એને કન્સિડર ન કરવામાં આવે. પણ સવારે પાંચમ નો સૂર્ય ઉગી ગયો એટલે પાંચમ કહેવાય. ત્યારે એક પરંપરામાં સાંજે સૂર્યાસ્ત પછીના પ્રતિક્રમણ ના કાળે ચંદ્રની કળા કઈ છે, કારણ કે આપણે ત્યાં પ્રતિક્રમણ નું મહત્વ છે ને ચૌદશ કે પૂનમ નું. આપણે પક્ષી પ્રતિક્રમણ કહીએ, પક્ષી એટલે પાક્ષી કહો, પાક્ષી એટલે પંદર દિવસ, તો એ પક્ષી નો સૂર્ય ચંદ્ર ક્યારે એના પછી, એટલે આવી રીતે એક દિવસ નો ફરક પડે. આપણો ઇન્ડિયન કેલેન્ડર અને વેસ્ટર્ન કેલેન્ડર એમાં 360 દિવસ અને 365 દિવસ નો થોડો તફાવત આપણને દેખાય છે. બીકોઝ ઓફ ધીસ કે તમે સૂર્યને કેન્દ્રમાં રાખો કે તમે ચંદ્રના કેલેન્ડરમાં રાખો, પણ આકાશમાં જે ગ્રહ નક્ષત્ર તારા છે એ આપણી બીજ કહેવાથી બીજ નથી બની જતા ને આપણી પાંચમ કહેવાથી પાંચમ નથી બની જતા. પણ આટલી સમજ પ્રમાણે આપણે એનો આ રીતે વ્યવસ્થા સ્વીકાર કરી છે કે આ જે પાંચમ હતું એ દિવસે ધરતીમાં પેલો સ્ત્રાવ એને જોઈને જીવનની અંદર નવી ચેતના આવશે, નવો વિશ્વાસ આવશે અને જીવાતમાં કઈ કોઈ કરુણા વાળો થશે. એની ધરતી જે સુખી ભટકી જતી વ્યવહારમાં એ આત્માની ધરતીમાં પણ શું આવશે, કુમાસ પ્રગટશે. એટલે એ દિવસને આપણે પંચમી તરીકે, ક્ષમા પર્વ તરીકે, પાંચમ તરીકે ઓળખીએ છીએ. અને એ દિવસને આપણી માન્યતા આપણે સૌ જાણો છો, આપણે વિવાદમાં પડવું નથી. આપણે મંદિરમાં આવ્યા છીએ એ મનનો મેળ ચાળવા માટે આવ્યા છીએ. આપણે પ્રાણ પ્રતિષ્ઠા કરવી છે, આત્માના કલ્યાણ કરવી છે. ન ગચ્છ ન સંપ્રદાય, ન વાદ ન વિવાદ, સ્વાદ ને જીતવો છે ને વાદ ને જીતવો છે. આપણે એ સંમાં શું કરવાનું બેન, આહાર સંજ્ઞાને તોડવા માટે સ્વાદ ને જીતવો છે અને અનાદિના વેદના વડામણા કરવા માટે વાદ અને વિવાદને જીતવો છે. એટલે પર્વાધિરાજ પર્વ એ સ્વાદ અને વિવાદથી બચવાનું પર્વ છે. એમાં આપણે કોઈ વિવાદ ખરો કરવો નથી. પરંપરા તો ચાલ્યા કરશે. મારો તમારો જન્મ ક્યાં થયો, કઈ પરંપરામાં થયો એ આપણા હાથમાં નહોતું. એટલે જો આપણે દિગમ પરંપરામાં જન્મ્યા હોય તો આપણે સત્સક્ષણા મનાવતા હોય, અને જો દિગમ્બરો શ્વેતાંબર પરંપરામાં કદાચ જન્મ્યા હોય તો એ આ દિવસોને પર્યુષણ મનાવતા હોય. પણ કેન્દ્ર છે એટલે પરમાત્મા વડે આપણને કહેવામાં આવ્યું છે કે કર્મણા મર્મ ભેદ કૃતમ. પર્વાધિરાજ કરવા માટે શું કીધું છે કે જે કર્મ ના મર્મ ને ભેદે એનું નામ પર્યુષણ પર્વ છે. આવા કર્મ ના મર્મ ને ભેદવા વાળા આપણા પર્વ ની અંદર આપણે જે જાણવું છે એનું મુખ્ય કારણ એ છે કે આપણું આખું સંસારનું અસ્તિત્વ તે મિથ્યાત્વને કારણે. એટલે સૌ કર્મ માં સૌથી મોટો કર્મ મોહ રાજા છે, બરાબર ને? આ કર્મ ને તમે જાણો છો. તો આ આઠ દિવસ માં આપણે આજે આ કર્મ ને ભેદવા છે, પણ એનો કેન્દ્રભૂત એનો મુખ્ય સેનાપતિ કહો કે એનું આત્મ કહો, એનો સર્વથી વધારે માં વધારે અસરકારક એવો જે ભાવ છે એ શેમાં છે? મિથ્યાત્વમાં છે. એટલે આમાં આપણા જ્ઞાનીજનો આપણને હાથીની રૂપમાં આપે છે. કેવી રીતે આપે છે? કે આ સંસાર રૂપી હાથી, આપણા જીવન રૂપી હાથી, આપણા કર્મ રૂપી એક હાથી છે. એની અંદરમાં એના જે ચાર પગ છે ને એ આયુષ્ય નામ ગોત્ર અને વેદનીય છે. શું છે? યાદ રાખજો ને. થોડુંક આપણે હોમવર્ક કરવું છે ને કે જયારે કર્મ ના નામ આવે ત્યારે આપણે બે પ્રકાર પડી જાય, એક ઘાતી કર્મ અને બીજા અઘાતી કર્મ. તેના પગ રૂપે એટલે એની વેલ્યુ ઓછી છે. જે આયુષ્ય છે, નામ છે, ગોત્ર છે ને વેદનીય છે, એને તમે હાથીના ચાર પગ ની ઉપમા આપો અને એની બે આંખ છે, હાથીની જે બે આંખ છે એક છે જ્ઞાનાવરણીય અને બીજું છે દર્શનાવરણીય, અને એની જે પૂંછ છે એ છે અંતરાય કર્મ. આ બધાનું બહુ ઊંડું રહસ્ય છે, પણ આપણે એની પ્રાથમિક ભૂમિકા એ જોઈએ. અને એનું જે ગંડ સ્થળ મર્મ સ્થળ હાથીનું મર્મ સ્થાન છે એ શું છે? એનું ગંડ સ્થળ છે. હવે તમે વિચારો કે પેલા ગેરીલાને વશ કરવો હતો તો એને વશ ન કરી શકાનો, કારણ કે એનું મર્મ સ્થાન આપણે જાણતા નથી. પણ હાથીનું મર્મ સ્થાન આપણે જાણીએ છીએ કે કોઈ પણ હાથી આવી રીતે મદનમત્યો હોય અને કોઈ પણ હાથી પાગલ બન્યો હોય તે વખતે હાથીને આપણે જો વશમાં કરવો હોય તો શું કરવું પડે? હાથી ઉપર એક મહાવત બેઠો હોય, તમે ઘણી વાર સાઉથમાં ગયા હશે અથવા ન ગયા હોય તો એનું ચિત્ર પણ જોયું હશે કે જે સવારી હાથી લઈને જાય છે અથવા આટલી મહાકાય હાથીને આવા તાકાતવર આવા બળવાન એવા હાથીને જે ચલાવનારો છું એ સાઉથ ઇન્ડિયન એક છોકરો કદાચ 12-15 વર્ષનો કે 30 વર્ષનો એક શુક્લકલી કાયા વાળો તદ્દન અજ્ઞાન અભણ અને એકદમ સામાન્ય કહેવાય એવો એક છોકરો એના ઉપર બેઠો હોય અને આવડી મહાકાય એવી હાથીની આખે આખી કંટ્રોલ કરવાની તાકાત એની પાસે સાધન ક્યુ હોય શકે? એની પાસે કશું નથી, નથી મોટો ભાલો, નથી તલવાર, નથી એની પાસે કોઈ ગન, નથી કશું, પણ માત્ર એક નાનો એવો અંકુશ, એક લોખંડનો સળિયો. એ સળિયાની અંદર છેડા ઉપર એકદમ તીવ્ર તીક્ષ્ણ કહેવાયેલી ધાર વાળી શું હોય છે? માત્ર એનું પાનું કહેવાય. એ શું હોય છે? એક ભાલો છે. અને એનું કઈ લંબાઈ પણ હાથી જેટલી નથી હોતી, એક છોકરો હાથમાં પકડી શકે, પણ એ એકદમ સોય જેટલો તીક્ષ્ણ હોય છે. અને મહાવતના છોકરામાં એટલી તાકાત નથી. હાથી એક સુંદ ઉછાળે ને તો એ છોકરાને તો ઉચકીને શું કરે? આકાશમાં ફૂટી શકે. આવો નાનો છોકરો પણ આવા હાથીને કેમ કંટ્રોલ? તમે ક્યારે હાથીની સવારી આપણે તો જઈનો મોટે ભાગે પસંદ ન કરે અને કરવા યોગ્ય પણ નથી, પણ છતાં પણ હાથીની સવારી કરે તો તમને એ છોકરાનો વિશ્વાસ આવે કે આવો હાથી ગાંડો થશે તો આ છોકરો એને મને કેવી રીતે બચાવશે? પણ બચાવે છે તેના વડે બેન એકમાત્ર અંકુશ વડે. શબ્દ પકડશે, અંકુશ એટલે કંટ્રોલ. કંટ્રોલ એક જો નાનકડો એવો આવો છોકરો પણ અંકુશ કરી શકવાનું જ્ઞાન લે અને અંકુશ કરવાની સિસ્ટમ જાણી લે તેના માટેનું હથિયાર પણ બહુ મહત્વનું જરૂરી નથી, અનિવાર્ય નથી. એટલે આવો છોકરો ક્યારે આથી તો પાણી ચડે, મદોન્મત થાય, પાગલ બને, તેની પાસે એનું હથિયાર હોય ને એ ત્યાં મૂકી દે છે એના મર્મ સ્થાનમાં. એટલે કે હાથી ના મસ્તક ઉપર એક પોઈન્ટ એવો છે કે જેની ઉપર એ ભાલો અંકુશ કહેવાય, એ માત્ર એને થોડું જ મૂકવામાં આવે છે અને એ ગંડસ્થળમાં હાથી ના આખા આખા ચેતના કેન્દ્ર ના બધા બધા જ્ઞાનતંતુ નું એક એવું સેન્ટર છે કે હાથી ક્યાં ને ત્યાં ગમે તેવો ભાગતો હોય તો પણ શું થવા માંડે, એ રોકાઈ જાય છે. એ મારે તમારી આ સંસારની આખી પરિભ્રમણ ની જે વ્યવસ્થા છે એનું કેન્દ્ર કોઈ હોય તો કોણ છે, મોહનીય કર્મ છે. તો આ મોહનીય કર્મ ને વિંધવા માટે, આ મોહનીય કર્મ ને કંટ્રોલ કરવા માટે અને આ મોહનીય કર્મ ના આપણા ઉપર થયેલા અનાદિ ના હુમલા થી આપણી જાતને બચાવવા માટે કર્મણા મર્મ ભેદ કૃત જે શબ્દ જ્ઞાની વાપરીએ ને, કે પર્યુષણા સમ ન અન્ય કર્મણા મર્મ ભેદ કૃત, એટલે કર્મના મર્મ ને ભેદી નાખવા માટે આ પર્વાધિરાજ પર્વ જેવું બીજું એક પણ પર્વ આ જૈન શાસન ની અંદર છે. તો આપણા કર્મના મર્મ ને ભેદવા માટે આપણા જીવન ની અંદર આપણે મોહનીય ને વશ કરવો છે. મોહનીય કર્મ માં પણ વિવેક શૂન્યતા એ દર્શન મોહ છે. આપણે નક્કી જ ના કરી શકીએ કે આપણે શું કરવું, આપણે શા માટે કરવું, એને પરમાત્માએ શું કીધું છે, દર્શન મોહ કીધું છે. અને આ ચાર શૂન્યતા કોઈ ક્રિયા જ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન માં કોઈ માને માર્ગ મોક્ષ નો કરુણા ઉપજે જોઈ. જ્ઞાનીજનો ને શું વેદના થાય છે, કેટલાક જીવો ક્રિયામાં એટલા ઓતપ્રોત થઈ ગયા છે, ક્રિયામાં એટલા જડ થઈ ગયા છે, એ શા માટે કરે છે, શું કામ કરે છે. જુઓ વર્તમાન કાળમાં આપણે બધા અભ્યાસી છીએ, આપણે બધા જ ભણેલા ગણેલા છીએ, આપણી પાસે બુદ્ધિ પણ છે અને બુદ્ધિને આપણે જો વેરીફાય કરવી હોય ને તો એના માટેના સાધનો પણ છે. એક સમય એવો હતો કે આપણને ગણવાના સાધનો નતા, પાછું વેરીફાય કરવું હોય તો આપણી સામે જ્ઞાનીજનો ન હોય અને કદાચ જ્ઞાનીજનો હોય તેની સામે ઓથેન્ટિસિટી એવા પુસ્તકો ન હોય. માની તમારી પાસે આ સંસારમાં અત્યારમાં જે હું તમે જે કરીએ છીએ એનો આધાર ગ્રંથ હોય તો કેટલા છે. દિગંબર માં જાઓ તો સમય સાર આદિ, બરાબર ને. આજે મહેન્દ્રભાઈ આપણે કઈ વેરીફાય કરવું હોય તો આજે કોણ સુગંધર સ્વામી અહીંયા છે નથી, આપણી પાસે શું છે, શાસ્ત્ર છે. એવી જ રીતે શ્વેતાંબર પરંપરામાં આપણી પાસે આગળ છે. એટલે હું ને તમે જે પણ કઈ કરીએ છીએ એ કરાય કે ન કરાય એનું આખરી જજમેન્ટ કોણ આપી શકે, કોણ આપી શકે, શાસ્ત્ર આપી શકે. એટલે આપણે સદભાગી છીએ કે આપણી પાસે બુદ્ધિ પણ છે, શાસ્ત્ર પણ છે, એટલે આપણી પાસે ફાર્મસી પણ છે, બરાબર, અને એની અંદર મેડિસિન પણ છે. પણ આપણી સાથે સદભાગ્ય પ્રિસ્ક્રિપ્શન લખનારા ડોક્ટરો પણ છે. ફાર્મસી હોય અંદર મેડિસિન હોય આપણું દર્દ હોય પણ આપણી પાસે પ્રિસ્ક્રિપ્શન ન હોય તો શું કામ. તો વર્તમાનમાં કોણ છે, આપણી પાસે જ્ઞાનના ભંડારો ભર્યા છે, પુસ્તકો છે, આપણી પાસે રોગ છે, ભવ રોગ છે, કર્મ નો રોગ છે, અનાદિના આપણા પરિભ્રમણ નું, આદિ વ્યાધિ ને ઉપાધિ નું, જન્મ ને જરા મરણ નું, આ જે મહારોગ નું આપણે પાત્ર બની ગયા છીએ, એમાંથી છૂટવું છે. તો હવે આપણે ત્રણ વસ્તુમાં જવાનું છે. એક તો શાસ્ત્ર એટલે આગમ વગેરે શાસ્ત્ર, બીજા અણગાર એટલે પ્રિસ્ક્રિપ્શન આપનારા ડોક્ટરો કે વિદ્વાન, અને ત્રીજા આવશ્યક એટલે કરવા યોગ્ય ને ન કરવા યોગ્ય ક્રિયાના વિવેક વડે પ્રાપ્ત થયેલા આપણા વર્તમાનના અવલંબનો. આ ત્રણ ને આપણે શું કરવાનું છે, વેરીફાય કરવાનું છે. એટલે ક્યાંય પણ મૂંઝાઈએ, ક્યાંય પણ અટકીએ, ક્યાંય પણ આપણે પૂછવાઈએ તો આપણે આધાર કોનો લેવો પડશે, માત્ર ને માત્ર શાસ્ત્રોનો આધાર છે. તો હવે આ શાસ્ત્ર ને આપણે ફોલો કરવા છે. તેના માટે શું જોશે બેન, તટસ્થતા જોશે, ત્યાગવાદ અને કાંતવાદ. જીવનની અંદર મારી ને તમારી દ્રષ્ટિ જો થોડી બદલીએ ને તો આપણને બધા ફાયદા લાગશે. પણ જો દ્રષ્ટિમાં આપણે એકાંગી પણ અને માન્યતાનું એને શું કહેવાય, દ્રષ્ટિ રાગ છે. સંસારમાં રાગ ત્રણ પ્રકારના છે. પહેલો રાગ છે કામરાગ. કામરાગ એટલે ઇન્દ્રિયોના વિષય, પાંચ ઇન્દ્રિયો છે ને, આપણને સાંભળવાનો, જોવાનો, ખાવાનો, સૂંઘવાનો, શરીરના સ્પર્શનો, આ બધા રાગ છે. એ તો આપણે પ્રત્યક્ષ દેખીએ છીએ કે આપણને આ ગમે છે, આ ગમે છે, આ ગમે છે. તો પરમાત્માએ આપણને આ કામરાગથી બચવા માટે તપ વગેરે વ્યવસ્થા આપી, સિનેમાથી આપી દે, તપ વગેરે દ્વારા સત્યનામાંથી આપી છે કે આપણી ઇન્દ્રિયો સતત ને સતત સુખ માંગ્યા કરે છે. તો એને પેલા પ્રાઇમરી લેવલે એને કંટ્રોલ કરવા માટે, નિયમન કરવા માટે આપણને નિયમો આપ્યા, વ્રત મર્યાદા આપી. પછી છે સ્નેહરાગ. સ્નેહરાગ એટલે પરિવારનો, સ્વજનનો, સ્નેહીનો. આપણે ત્રણ જગ્યાએ રાખ્યા છીએ. સ્થૂળ રાગ સામાન્ય દેખાતો રાગ એક કામ રાગ છે. બીજો રાગ છે સ્નેહરાગ, જેમાં આપણા શરીરને કારણે જે જોડાયેલા છે એવા સ્વજનો, સંતાનો, આપણે આપણે રૂપાંતરી આવવું હોય, દેરાસર જવું હોય, ચીન વચન માટે ક્યાંય પણ સાંભળવા જવું હોય, તો આપણે હંમેશા રોકાયા હોય તો કોના કારણે રોકાયા છીએ બેન? કાં તો મારું શરીર સારું નથી અને કાં મારી પરિવારને બહુ જરૂર છે. તો 8 દિવસ માટે આપણે બધા શું કરીએ છીએ? ગમે તે હોય બધા રેઝિગ્નેશન આપી દેવાનું કહે છે ને બેન. છોકરાઓને કહી દઈએ 8 દિવસ તમારા છોકરાઓને તમે સાચવ છો, બાકી અમે નથી સાચવી. વિચારજે ને બેન, આપણે આપણા મનને, વૃત્તિને, આપણા મોહને પોષવા માટે બેન ઘણી વાર જવાબદારી ન હોય તો પણ શું કરીએ છીએ? આવું પણ પાછા શું કહીએ? આપણી ફરજ છો શું? આપણી ફરજ છે. આપણે છીએ તો છોકરા આશા કરે ને, તારો આત્મા અહીંયા બેઠો છે એ આશા કરે કે ના કરે? કઈક એના તરફ કઈ ફરજ કરી કે નહીં? શું 5 મારાના જીવ છીએ, વર્તમાનના જીવો પોતાના એક્સક્યુઝિસ, આ બુદ્ધિનું કામ શું છે? એક્સક્યુઝ તૈયાર કરવાનું. તો આપણે સ્નેહરાગમાંથી મુક્ત થઈએ અને અહીંયા આપણે જોડાઈ પણ જઈએ છીએ. જો કામરાગમાંથી મુક્ત થયા, તપ વગેરે કર્યા, આપણે મૂવી સિનેમા, આપણા કાનના વિષયો, સાંભળવાના વિષયો, ખાવાના વિષયો આ બધા છોડતું, પણ એનાથી આગળ આપણા બાળકોના મોહ એમાં પણ અટકતું નહીં અને આગળ આવ્યા. પણ હજી આપણને કોણ રોકે છે? દ્રષ્ટિરાગ. દ્રષ્ટિરાગ એની અંદરમાં માન્યતાનો રાગ કે હમણાં અમારા આપણે દિગંબરોને અત્યારે પૂછીએ ને તો કે અમારા પરિસરને જીવા બરાબર ને, અને જેવા આપણા પરિવર્તન જાય એટલે કે ચેતાપરના જાય એટલે શરૂ થાય દિગમ્બરના, તો કે હવે અમે તો છૂટા થઈ ગયા, હવે અમે તો છૂટા થઈ ગયા. જ્ઞાની જાણે છે કે ખરેખર એક્ઝેક્ટલી કયા દિવસ છે. જો આ પૂર્વ તૈયારીના દિવસો છે, પાંચમ ની પહેલાના દિવસો, અને પેલા શું છે? પાંચમ પછીના. પણ આરાધના તો બંને બાજુ થઈ શકે ને. તો આપણે કેટલા દિવસના પરિવર્તન હોવા જોઈએ? ખરેખર 18 દિવસ. ત્યાં સુધી આપણને કેવળના ન થાય એ બેનો ગ્રોસરીસ્ટોર રાહ જોશે તમારે એમને. આપણે મંજાઈ ગયા કે 18 દિવસ તોડાવી જશે તો શાકભાજી સાચું જે રહેશે. અરે માંડ 8 દિવસ બેન રોકાયા હતા, પછી ચાકો બેન રાહ જોશે ને બેન, છોકરા લઈ જશે. તરત શું કે છે? 8 દિવસે છોકરાને કઈ નથી લઈ જાય. આ પર્યુષણ જન જયારે પહેરો તો પછી જાય લાગે છે ને એવું. પેલા જેલ માંથી રીઝનર ને ત્યારે લોકો છૂટે અને કેવી મજા આવી જાય. નાની છે આપણે તહેવારો પર્વો જીવનમાં ઉજવીએ છીએ, એના મર્મને ઉજવતા નથી, એના મર્મને જાણતા નથી. જે કાલે પાક હોય એ આજે પુણ્ય હોય અને જે આજે પાક હોય એ કાલે પુણ્ય બની જાય. આપણે પાકમાં બહુ ઉતાવળા છીએ અને ધર્મમાં બહુ ઢીલા છીએ. આ 8 દિવસ તો જયારે આપ સુધી પડવાની ને, હમણાં અમારા પરિસર આવે છે, હમણાં અમારા પરિસર આવે છે, ગભરાઈ જાય છે, બંધન લાગે છે. વિચાર કરીએ કે આપણને એક જ નાની જે છે કે આ લૌકિક પર્વ નથી, આ લોકોતર પર્વ છે. કર્મના મર્મને ભેદી નાખ, તારી અનાદિની આસક્તિને તોડી નાખ, તારા અનાદિના મોહને તોડી નાખ, તારા અનાદિના વિદ્યાર્થીઓને છોડી નાખ. આજે કાર ચલાવવા જયારે કોઈ લાયસન્સ લે, લર્નિંગ લાયસન્સ, અને કાર ચલાવવા માટે એને ડ્રાઇવિંગ લેસન આપે ત્યારે કદાચ એને ઓછા ટ્રાફિક વાળા રસ્તે આ કાર ચલાવતા શીખવાડે. એમ કરતા કરતા જયારે એની પાસે એના એક્ઝામ માંથી પાસ થયા પછી નું છેલ્લું લાયસન્સ આપવામાં આવે, પછી પેલો માણસ એમ કહે કે હું માત્ર હજી એકાંતમાં જ ગાડી ચલાવીશ. પછી ગાડી ક્યાં ચલાવવી પડે? જેને ગમે તેવા ટ્રાફિક વચ્ચે, ગમે તેવા હાઈવે ઉપર, ગમે ત્યાં ચલાવવાની. લાયસન્સ નો મિનિંગ શું? આ પર્વ આદિરાજ પર્વ મારું ને તમારું લર્નિંગ લાયસન્સ ના દિવસો છે. શું છે? આ 8 દિવસમાં આપણે જે કરી શકીએ એ હંમેશા માટે કરી શકવા જોઈએ, ના કરી શકવા જોઈએ. ત્યારે આપણે શું કરીએ છીએ? આ દિવસો પર્યટન હતા એટલે કરીએ, ડ્રાઇવિંગ લાયસન્સ શીખતા હતા ત્યારે કરીએ, રોજ ના કરું તો લાયસન્સ ની રેલ્યુ ખરી. તો મને તમને જીવનમાં વિચારવું છે કે આવા કેટલા પર્યટનમાં આપણે ટ્રેનિંગ લીધી, જેટલે જિંદગીના વર્ષો ગયા એટલા વર્ષો ત્યાં જઈને ટ્રેનિંગ લીધી છે, અને છતાં પણ જેવો ટ્રેનિંગ કોર્સ પૂરો થાય એટલે આપણે શું થઈ જઈએ છીએ? નિષ્ક્રિય થઈ જઈએ છીએ. એનું કારણ એ છે કે આપણો દર્શનનો અને ચારિત્રમો જે મર્મ હતો એને ભેદવાનું કામ આપણે કર્યું નથી. આપણે ક્રિયા વડે માત્ર અને માત્ર આપણે જે વ્યવહાર કર્યો ને એ વ્યવહાર ખોટો નહોતો, પણ નાની જે છે એ વ્યવહારમાં આપણે તત્વનો, અનુભવનો અને જીન આજ્ઞાનો પૂરેપૂરો સમાવેશ નહોતો કર્યો. એટલે વેદ ઉતારી કોને કહેવાય? ખબર છે, પેલાના વખતમાં કેટલી વ્યવસ્થા હતી કે જેમાં પગાર ન આપવામાં આવ્યો, પેટ વળિયા નોકર કહેવાય એને. શું આપે? આ ગુલામન લે અને સ્લેવને, તો સ્લેવને માત્ર ખાવા પીવાનું આપે અને એને એના ઘરનું કામ કરવાનું. હવે આવો પેટ વળિયો નોકર હોય એ કામ કરે, તે કામ કરવાનો એને આનંદ કેટલો આવે? એ તો રાહત જુએ કે ક્યારે સાંજ પડે અને ક્યારે મારી જવાબદારી પૂરી કરો. પછી એવો પગારદાર હોય રોજમદાર કે જેટલું કામ કરે, એક દિવસ કરે તો એક દિવસનો, બે દિવસ કરે તો બે દિવસનો, એને માત્ર પગાર આપવામાં આવે. પણ ત્રીજો વ્યક્તિ માલિક હોય એ કામ કેટલું કરે? આપણે ત્યાં સ્ટોરોમાં જઈએ છીએ બેન, તો ત્યાં માલિક પોતે સ્ટોર ઉપર હોતો નથી, આ બધા જ એમ્પ્લોયી છે. તેને આ તો હજી એમ સ્ટોરો એમાંથી શું મળે છે? બેનિફિટ મળે છે કે આટલું સેલ કરે તો એને આટલું બેનિફિટ મળે. પણ ધારો કે આવું કશું ન હોય, તો એને સેલ કરવામાં ઇન્ટરેસ્ટ હોય કે એનો સમય પાર કરવામાં ઇન્ટરેસ્ટ હોય ખાલી? તો આજ સુધી હું ને તમે અજ્ઞાનપણે વેચ્યા બનીને ધર્મ કર્યો, ક્યારેક બહુ બહુ તો રોજમદાર બનીને કર્યો, પણ હવે ધર્મ માલિક બનીને કરવો છે. શું કરવો છે? પર્વાથી રાજ પર્વ પર્યુષણ મારે ને તમારે માલિક બનીને ઉજવવા છે. એક જ સમયમાં, એક જ દિવસમાં આપણે હમણાં લેબર ડે નું સેલ આવશે પરમ દિવસે કાલે, તેમાં શું લખ્યું હોય? બાય વન ગેટ વન ફ્રી અથવા તો કેટલા પર્સન્ટ ડિસ્કાઉન્ટ? તો જ્ઞાની જે છે આ પરમાત્માનું ગ્રાન્ડ ડિડક્શન સેલ છે. શું છે? આમાં એટલો લાભ છે, આમાં એટલો લાભ છે બેન, કે જેટલું પણ કરીએ એ અનાદિ અનંત ભૂતકાળમાં ન કરી હોય એટલું આનું આપણને શું મળવાનું છે? રિટર્ન મળવાનું છે. તો હવે આ એક વખત એવું બન્યું હતું ભાઈ કે એક માણસ, ગરીબ માણસ હતો, એના મામાને ત્યાં એ નોકરી કરતો હતો. મામા ખેડૂત, એનું ખેતર ખેડી આપે અને એનું ભાડું એને આપવામાં આવે, એટલે કે એના મહિને એને પગાર આપવામાં આવે. એટલે કામ કરી રહ્યો અને એની મામા પાસે 10-20 બળદની જોડી પણ હતી, હળ પણ હતા, એ બધું કરે. અને ત્યાર પછી મામા એના ઉપર ખુશ થયા, બહુ સારું કામ કર્યું, બહુ ઓનેસ્ટલી એને જોબ કર્યો. એટલે યુવાન થયો ને, એટલે એને કહે છે કે હવે તને એક નાનું ખેતર આપું છું અને તારે તારું ખેતર ખેડી લેવું અને તારો જીવન નિર્વાહ હવે તું ચલાવે. તો કે પણ મામા, મારા બળદની જોડી તો મારી પાસે છે નહીં, હળ વગેરેથી હું ખેતર કેવી રીતે કરી? તો કે કાંઈ વાંધો નહીં, મારી પાસેથી એક જોડી બળદ હું તને આપી દઉં. તો કે મામા મને કયા બળદની જોડી આપશે? તો કે એમાં તને શું ફરક પડે છે? તો કે ના ના, મને છુવાતીઓ ને. તો કે તું તો રોજ આ બધા બળદ ચલાવે છે, રોજ એને ગમે તે જોડી આવતી હતી, ખેતર ખેડવું હોય તો એક બળદની જોડી લાવે અને ખેતર ખેડી લે, બળદને પાછા મૂકી આવે. તો કે મામા અત્યાર સુધી નોકર બનીને ચલાવતો હતો, હવે માલિક બનીને જોવું છે. વિચાર કરજો, બળદ તો ચાલતા હતા, ખેતર ખેડાતું હતું, પણ પેલા એની સાથે કાંઈ કનેક્શન નહોતું, કારણ કે એ નોકર હતો, એને કામ કરી દેવું હતું, જવાબદારી પૂરી કરવી હતી. પણ હવે એ ખેડૂત શું બનવાનો હતો? એ બળદની જોડીનો માલિક બનવાનો હતો. તો મેં તમે ધર્મની ધુરા, આ ધર્મનો વ્યવહાર, આ ધર્મની ક્રિયાઓ, આ ધર્મના બધા આવશ્યક વગેરે એ બધા કેવી રીતે કર્યા છે? જૈન કુળમાં જન્મ્યા છીએ, પર્યુષણ આવ્યા છે, આ દિવસ આપણે આ બધું કરવાનું છે. આપણે શું કર્યું છે? નોકરી કરી છે, હવે માલિક બનીને કરી છે. આ એક પરિશ્રમ આપણે માલિક બની ગયા કે મારી એક એક પળ. એમ કહેવાય છે કે પર્વાધિરાજ પર્વના દિવસોમાં વધુમાં વધુ જીવોના આયુષ્યનો બંધ પડવાની સંભાવના છે. જો સંભાવના શબ્દ પકડજો, 100% છે, 101% છે એમ નથી, પણ મહદ અંશે જ્ઞાની ના જ્ઞાન માં વ્યવહાર દેખાય છે. એ બધા આયુષ્યના બંધો આત્મા ઉપર. આયુષ્ય પણ એક કર્મ છે, આપણે આઠ કર્મ છે ને, એમાં આયુષ્ય નામનું કર્મ છે. તો એમાં સાતે સાત કર્મ, સાતે સાત કર્મ જ્ઞાનીએ કહ્યું સમયે સમયે બંધાય. અત્યારે હું ને તમે એક વ્યવહાર કરીએ ને, એ વખતે તમે દૂધ પીધું, તે દૂધ શરીરમાં ગયું, પીધું છે દૂધ, પણ એનો કેટલો પોર્શન તમારા દાંત માટે વપરાય, કેટલો કેલ્શિયમ વાપરાય, એમાંથી જેટલું ફેટ વગેરે છે એ મસલ્સ વગેરેમાં જાય, એ રીતે એના દરેક પદાર્થોના અણુને અણુ ઓટોમેટિકલી આપણા શરીરના દરેક ભાગમાં વિચાર છે. એ રીતે આપણી કોઈ પણ એક ક્રિયા છે, એ ક્રિયા થાય ને ત્યારે એ સાતે સાત ડિવિઝનમાં ચાલી જાય. તેમાં ચાલી જાય જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર. એમાં એક આયુષ્ય ના આવે. શું ના આવે? આઠ કર્મમાં સાત કર્મ સમયે સમયે બંધાય. એટલે આપણે ધારો કે અત્યારે એક આરંભ સમારંભનું કામ કર્યું, એટલે પાપનું કામ જો હમણાં અહીંથી ઉઠશું બધા જમવા બેસતું ને, બેસાડો ત્યાં છૂટી છે જમવાની, એમાં વોર્મ અપ કરવા માટે આજનો ઉપવાસ કરી નાખીએ તો આપણે વોર્મ અપ કરવું છે ને, તો આજે ખાતી વખતે આપણે શું કરવાનું છે બેન, યાદ રાખવાનું છે. ભોજન એનું એ હશે, સામગ્રી એની એ હશે, સમય એનો એ હશે, બધાને અડધો કલાક પોણો કલાક જે ટાઈમ હશે હશે, પણ એમાં બધાના સાથે સાત કર્મ સરખા બંધાશે કેમ નહીં બંધાય? કારણ કે એને એને દોરનારું, એને કેન્દ્રભૂત કરનારું, એને સેન્ટ્રલાઇઝ કરનારું તત્વ કોણ છે? આપણો ભાવ. તો જ્ઞાની કે છે ભાવ વડે સાતે સાત કર્મ બંધાય છે. એવી રીતે જયારે આઠમું આયુષ્ય નામનું કર્મ બંધાય ત્યારે પણ સેન્ટ્રલાઇઝ કોણ હોય? ભાવ હોય. એટલે આપણે સાતે સાત કર્મ જે બાંધ્યા ને, એ સાત કર્મ વડે આપણે આયુષ્ય નામનું કર્મ એમાંથી બાકી રાખીએ છીએ. હવે આયુષ્ય કર્મની આટલી બધી મહત્તા શું કામ આપી? એટલા માટે આપી છે કે આપણી પાસે અઢળક પુણ્ય ભેગું કરી આ ભાવમાં. ધારો કે શુભ કામો કરે, શુદ્ધ નહીં હો, શુદ્ધ વડે નિર્જરા અને શુભ વડે પુણ્ય. ચિન્ન શાસન ક્યારેય પણ પુણ્ય કેન્દ્રિય નથી. ચિન્ન શાસનને શું નથી જોઈતું? પુણ્ય કે પાપ બને નથી જોતા, એને તો શું જોઈતું? નિર્જરા. પણ નિર્જરા કરતા કરતા પ્રમત્તપણાને કારણે, પ્રમાદને કારણે જીવાત્મા થોડો સરકી જાય તો ઓછામાં ઓછો અશુભમાં ન જાતા તેમાં જવો જોઈએ શુભમાં. શુભમાં જવાનું લક્ષ્ય જ નથી, પણ ડાયવર્ઝન આવી. ડાયવર્ઝન વખતે તમે કયો રસ્તો પસંદ કરો? એકદમ ખાડામાં લઈ જાય એવો કે જરા સ્મૂધ હોય એવો? તો એ લક્ષ્ય આપણે આ પુણ્યની વાત કરીએ છીએ. એટલે ધારો કે તમારી પાસે અઢળક પુણ્ય છે અને તમને ઉડવાની શક્તિ મળી જાય એવું પુણ્ય પણ તમારી પાસે છે. તમારું યશનામ કર્મ એવું છે કે તમારું આખા જગતમાં યશસ્થિતિ પ્રસરી જાય, પણ એ વખતે આયુષ્યનો બંધ પડી ગયો, એ માખીનો પડ્યો. તેનો પડ્યો તો ઉડવાની શક્તિ તો કામ લાગી, પણ માખીને આ ઉડવાની શક્તિ વડે કોઈ આનંદ, કોઈ અનુભૂતિ, કઈ પ્રાપ્તિ કશું થાય ખરું? તો બાંધેલું પુણ્ય તેમાં ગયું માખીમાં વેચાઈ ગયું કે નહીં? અને આપણે કદાચ યશનામ કર્મ બાંધ્યું અને પાછો આયુષ્યનો બંધ પડી ગયો ડોગનો, ધારો કે કૂતરા, તો આ કૂતરાએ કોઈ મોટા ક્રિમિનલને પકડી આપ્યો અને એના કારણે એને ખૂબ એક્સપોઝર મળ્યું, આખા જગતમાં એનું નામ થયું કે આટલા મોટા ક્રિમિનલને આ ડોગે પકડી પાડ્યો હતો. તો એનાથી ડોગને આનંદ થાય, તો યશનામ કર્મનું ફળ શું? કશું મળ્યું? એ સિવાય સૌથી વધારે આ અવદારિત શરીર હોવા છતાં જો મનુષ્ય જન્મ મળે તો મનુષ્ય ભોગ વડે આપણે જે અનંત કર્મોનો શું કરી શકીએ? ક્ષય કરી શકીએ, નિર્જરા કરી શકીએ. પૂર્વ કમમ ખયથી આવે ઇમમ દેહમ સમુદ્ધરે. પરમાત્મા કહે છે મનુષ્ય દેહનું મૂલ્ય એટલું જ છે કે આ સાધન વડે, માત્ર ને માત્ર આ સાધન વડે અનંત કર્મનો નાશ થાય. એટલે આપણે બધાની ઈચ્છા શું હોય? કે આપણું દુર્ગતિરૂપ જે તિર્યંજન નર્કપણું છે એ આપણને પ્રાપ્ત ન થાય. અને મનુષ્ય ગતિમાં અને દેવ ગતિમાં એટલા માટે કે સંચિતી જીવ જો સમ્યક દર્શન માં હોય તેનો આયુષ્યનો બંધ પડે અને એ વખતે જો આપણું સંચિત હોય ને તો આપણે વૈમાનિક દેવ ગતિમાં જ જાય. તેમાં જઈએ આજે પ્રેસિડેન્ટ ઓબામા નીકળે તેને રસ્તામાં ક્યાંય ઉતારો કરવો હોય છે તેનો ઉતારો કેવો હોય? 45 કલર ની મોટેલ હોય ન હોય? શા માટે? એનું ડેઝિગ્નેશન, એનું ડેઝિગ્નેશન એને ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બીજા રસ્તામાં ટ્રાફિકમાં ફસાઈ ગયા બીજા જગ્યાએ ફોન કરવો પડે કે મને આવતા અડધો કલાક મોઢું સાથે કારણ કે હું ટ્રાફિકમાં ફસાય. ટ્રાફિક કોણ કંટ્રોલ કરે? પ્રેસિડેન્ટે કશું ન કરવું પડે. એનું પુણ્ય એવું હોય, એનો રાજયોગ એવો હોય કે એના પુણ્ય વડે બધી વ્યવસ્થા થઈ જાય. એવી જ રીતે જ્ઞાની મને તમને કહે છે કે સંકિતીનું પુણ્ય એટલું પ્રબળ બની જાય એનો વચ્ચેનો ઉતારો વૈમાનિકપણાનો હોય. તેનો હોય વૈમાનિકપણાનો હોય, પણ એ વૈમાનિકપણામાં એનું સંકેત હોય તે ત્યાંથી સીધો ક્યાં આવે? મનુષ્યમાં આવે. એટલે હું ને તમે જે આયુષ્યનો આવતા હોવ માટે એક જ ચાન્સ છે, એ આયુષ્યનો બંધ પડવાની સંભાવના આ દિવસોમાં સૌથી વધારે. નાનીના જ્ઞાનમાં દેખાય કે બધા આત્માઓના આયુષ્યના બંધ પડે, તો એ આયુષ્યના બંધ ક્યારે ક્યારે પડે? સાથે સાથ કર્મ તો દેખાય, એ સમય સમય બંધ જાય છે, પણ આયુષ્ય નામનું કર્મ જે આપણને બીજ પાંચમ આઠમ અગિયારસ ચૌદસ પૂનમ વગેરે પર્વો આપ્યા ત્યાં પણ પર્વ સમજે છે, એ પર્વોમાં વધારે આયુષ્યનો બંધ પડે. ધારો કે એમાં ન પડ્યો તો વધારે પાખીનો દિવસ છે, અને એ પાખીમાં પણ ન પડ્યો ચોમાસી પાખીમાં પડે, ચોમાસી પાખીમાં ન પડ્યો તો આખરે સંવત્સરીમાં સૌથી વધારે આયુષ્યના બંધ પડે છે. એટલે આપણે કરેલા આ જે વર્તમાન કાળના આરાધનાના ભાવો છે એ અખંડપણે વર્તે અને આપણે દુર્ગતિમાં ચાલ્યા ન જાય એટલા માટે પણ આપણા માટે પર્વાધિરાજ પર્વનો મહિમા બતાવ્યો છે. કોઈ પર્વ ઘણી જાતના છે, લૌકિક પર્વ ને લોકોત્તર પર્વ. લૌકિક પર્વનો હેતુ માત્ર ઉજવણી, મનાવવું, ઉત્સવ કરવા, નાચવું, ગાવું, પહેરવું, ઓઢવું. હવે આપણે અહીંયા પર્યુષણ પર્વ આવે એટલે તમે નક્કી કરી રાખશો કે આ સાત દિવસ કયા ઘરેના પહેરવા, પૈસા પહેરવી, કરવાનું ખરું છે ને? ઘણા કરે તો જ્ઞાની કહે છે કે આને ને લૌકિક પર્વ ને કશું લેવા દેવા હોય શકે, પણ લોકોત્તર પર્વ સાથે એનો સંબંધ નથી. આ દિવસોમાં આપણા મોજ શોખ, આપણા ભોગ વિલાસ, આપણા આકર્ષણો અને ખાસ કરીને આપણે જે વિષય લેવાના છીએ એ વિષય છે શ્રાવક આચાર. શ્રાવક નો આચાર આપણે શ્રાવક છીએ કે નહીં એ તો જ્ઞાની જાણે છે, આપણો અંતરાત્મા છે, પણ દ્રવ્ય થી તો શ્રાવક છીએ ને, તો આપણા શ્રાવક આચારમાં એમ વૃદ્ધિ થાય એના લક્ષ્ય ભોગ વિલાસ ઉપર, મોજ શોખ ઉપર, આપણા જીવનના વ્યવહારો ઉપર આપણે આ દિવસ નું કરવાનું છે અંકુશ કરવાનો છે. કર્મના મર્મને ભેદનારું એવું મહામિથ્યાત્વનું, મહામોહનીય કર્મનું આપણે શમન કરવું છે, એનો અંકુશ કરવો છે. એટલે આ લોકોત્તર પર્વ એ પહેરવા ઓઢવા માટે, નાચવા કૂદવા માટે, ખાવા પીવા માટેના ભાવો માટે નથી, પણ એનો ઉપશમ કરવો છે. નુકસાન કર્યા પછી એનો ક્ષય કરવો છે. તો આવી રીતે કેટલાક પર્વોની સાથે લૌકિક પર્વોની અંદર ઘણીવાર વ્યક્તિ પ્રધાન પર્વો હોય એટલે વ્યક્તિના નામ સાથે જોડાયેલા હોય. કેટલાક પર્વો એવા છે, ધારો કે ગાંધી જયંતિ, તો ગાંધીજીના જીવન સાથે જોડાયેલું છે. ત્યારે જૈન પર્વની અંદર આ પર્વ કેવું છે? નથી મહાવીર સાથે જોડાયેલું, નથી આદિનાથ સાથે જોડાયેલું. કોની સાથે જોડાયેલું છે? લોકો તક આત્મા સાથે જોડાયેલું છે. કેટલાક પર્વો છે ને ભય પર્વ, ભયથી થતા હોય. આપણે શીતળા સાથે શું કામ કરતા બે? આપણે જે જૈનો ને સમાજ આમ તો જૈન હોય ક્યારેક ક્યારેક શાંત લઈ જતા હોય, એની શું કરવાની? ઉલેર કરવાની, શું કરવાની? અરે નાગ બાપા ને શું કરવાનું? નાગલા ચડાવવાના. ન કરીએ તો શું કરીએ? માન્યતા હતી ને કે નાગ ને ન પૂછો તો નાગ આપણને કરવી જાય, એટલે નાગ પાચન કરતા. એટલે એ બધા કેવા કહેવાય? ભય પર્વ કહેવાય. ત્યારે આ પર્વ કેવું છે કે જેમાં ભય હોય તો માત્ર તારી દુર્ગતિ નો ભય છે. દેવગતિ ને મનુષ્ય ગતિ વ્યવહારથી સદગતિ કહેવાય, પણ નાનીના જ્ઞાનમાં નિશ્ચયથી તો ચારે ચાર ગતિ દુર્ગતિ. શું છે? આપણું સંસારમાં હોવું ને એ દુર્ગતિ છે. તો આપણને ભય હોય તો કોનો ભય છે? દુર્ગતિ નો ભય છે. તો હવે જ્યાં જવું છે એકમાત્ર સદગતિ એટલે પાંચમી ગતિ સિદ્ધ ગતિ. તો આવા લક્ષે આ પર્વાધિરાજ પર્વ પધારી ગયા છે. આપણે કર્મ ના મર્મ ને એટલે મિથ્યાત્વ ને તોડવું છે, મહામોહન ને કર્મ નો નાશ કરવો છે, દર્શન શુદ્ધિ કરીને સમય દ્રષ્ટિ બનીને અહીંયા ચાર શબ્દ લખ્યા છે, તમે વાંચી શકશો. પેલું બતાવ્યું છે બહિર્મુખતા, પછી લખ્યું છે અભિમુખતા, સ્વ સન્મુખતા અને અંતર્મુખતા. આ આપણા જીવનના સ્ટેજ છે. આપણે બધા બહિર્મુખ હતા, હવે આપણે આજે અભિમુખ થયા. પર્યુષણ આવ્યા એટલે શું થયા? અભિમુખ થયા. અને પર્યુષણના ચાલુ દિવસોમાં આપણે શું કરવાની છે? સ્વ સન્મુખતા. માત્ર પરી ઉષ વસતે, આત્માની સમીપમાં વસવાટ કરાવે એ પર્યુષણ છે. તો આપણે સ્વ સન્મુખ થઈ અને અંતર્મુખ બનીને શું થઈ જવાનું છે? આત્માના કલ્યાણમાં પરાકાષ્ઠા એટલે કે સિદ્ધગતિ રૂપ પ્રાપ્તિ કરવાની છે. આવા ભાવે આપણે આ પર્વાધિરાજ પર્વ પર્યુષણ કરશું. જો જેનાથી દાન શીલ તપ અને ભાવ આ ચાર વ્યવહાર ધર્મ છે, પણ એનું રૂપ ક્યાં છે? દાન શીલ તપ અને ભાવ એટલે દાન પરિગ્રહ સંજ્ઞા તોડવાનું કામ કરે. દાન શું કામ કરે? પરિગ્રહ સંજ્ઞા તોડે. શીલ શું કરે? મૈથુન સંજ્ઞા તોડે. તપ શું કરે? આહાર સંજ્ઞા તોડે. અને ભાવ શું કરે? ભય સંજ્ઞા તોડે. એટલે અનાદિથી મારો તમારો આત્મા આ ચાર સંજ્ઞાને વસ્પર્યો છે. આ ચાર સંજ્ઞાને તોડવા માટે આપણે આ દિવસમાં દાન શીલ તપ અને ભાવનું આરાધન કરી અને સંસારના આ મૂળિયાને હચમચાવવું છે. તે લક્ષે ભાવ રાખજો. જેનાથી જેટલું તપ થઈ શકે એ તપ કરવાની વસ્તુ નથી, પણ આત્માની સંગતમાં વળ્યા એટલે દેહાધ્યાસ જે ભાવ છૂટતો જાય એ લક્ષે આપણે આપણાથી નવકારથી આરંભીને બારે પ્રકારના તપમાં જે પણ તપમાં વૃદ્ધિ થાય એ લક્ષ રાખજો. દાનમાં માત્ર પૈસા નથી આવતા, આપણા જીવનની અંદર જેટલો પરિગ્રહ છૂટે દ્રવ્ય પરિગ્રહ ને ભાવ પરિગ્રહ એ લક્ષે દાન કરવાનું છે. અને આત્મા સદાનો બ્રહ્મચારી છે. આત્માને વેદ હોય ને, સ્ત્રી પણ પુરુષ પણ કે નપુસંક પણ હોય ને, પણ આપણે બહિર્ભાવમાં આવી ગયા છીએ એટલે દેહના લક્ષે આપણે કુશીલના સેવન કરીએ છીએ. તો શીલ ધર્મ પરમાત્મા કહે છે કે આત્મા જયારે આયુષ્યનો બંધ કરે એ વખતે આત્મા શેમાં હોવો જોઈએ? સ્વરૂપમાં હોવું જોઈએ. તો આપણે શીલ ધર્મની ઉપાસના કરજો. દાન શીલ તપ અને ભાવ આ પ્રકારે આપણે ચતુર્વિધ ધર્મની આરાધના કરી આપણા પરિશ્રમ સાર્થક કરીએ એવી પરમાત્માની વાણી છે. એવો જ્ઞાનીજનોનો બોધ છે. આ વાણીને સમજતા કે સમજાવતા જ્ઞાનીના જ્ઞાનથી ઓછું અધિક કે વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અહમ તલમ સિદ્ધ કેવું તો અંત તૂટેવો આત્માની સાક્ષીએ આપ સૌની સાક્ષીએ અસ્મિત શ્યામી ઝુકરા સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રદાનમ સર્વધર્માણામ જયનમ જયતિ સાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જૈન શાસન દેવ કી સદગુરુ દેવ કી પ્રણામ. Thank you. સંકેત નો ચોથો તમે કાગ લાગે મોટે થી મને ક્લિયર કરો તમે રાખે હા એ આપણા પુસ્તકો માંથી મળી છે એટલે મને જૈન તત્વ સાર માંથી મળ્યું છે અને ગુરુચંદ્રજી ભાવિક ના પ્રસ્તાવનામાં 10 લક્ષણાની પ્રસ્તાવના પણ છે પણ એ લોકોએ જૈન આગમો માંથી અને સમયસાર વગેરે માંથી સંશોધન કરીને લાવ્યા છે બંને પાછી મળે છે જૈન આગમમાં પણ મળે છે અને દિગંબર નામનામાં પણ મળે છે એટલે ચારે બાજુ થી અને ઉષ્ણ એટલે એકત્ર થઈને ચારે બાજુ થી બહાર માંથી અંદર માટે આત્માની સમીક્ષા માટે આત્માની સમીક્ષા સર્વાંગી રીતે હજી હું તમને કાલે પર્યુષણ વિશેના થોડી શબ્દો ની માહિતી માં વધારે વિસ્તાર થી
કરીશું
આપ જાણો છો કે આપણી પરંપરા પ્રમાણે કલ્પસૂત્ર ના 5 કર્તવ્યો જેમાં અમારી પરણ છે સમાસના છે સાધનની ભક્તિ છે ચૈત્ય પરિપાટી છે અને તપ છે આ 5 પ્રકારે આપણે પર્વની આરાધના કરવી એવી એક આપણી પરંપરાગત છે પણ આ 5-5 સબ્જેક્ટ ખરેખર આપણા આત્મા માટે બહુ ઉપકારી છે એટલે આપણે સવારના વિષયોમાં આપણા 5 કર્તવ્યો વિશે રોજ એક વસ્તુ લેશું અને સાંજના વિષયમાં આપણે શ્રાવક આચાર એટલે કે એમાં આપણો એક દિવસ સંવત્સરીનો પણ આવશે જેની અંદર આપણે સમાપના વગેરે લઈ લેશું પણ મુખ્યત્વે આપણા શ્રાવક જીવન ની અંદર આપણે ત્યાં બધા તમે 14 નિયમ ના નામ જાણો છો જૈન કુલ માં કોઈ એવું નહીં હોય કે જેને લગભગ 14 નિયમ શબ્દ ન સાંભળ્યો હોય આટલું સહેલું આટલું સરળ આત્મસંયમ નો નિમિત્ત હોવા છતાં આપણા આશ્રમના બધા દરવાજા ખુલ્લા રાખીને આપણે જે લોસ્ટ કરી રહ્યા છીએ એના માટે આપણે એ વિશે શ્રાવક આચાર તરીકે લેશું એમાં બધા એ બધા બારે બાદર અને આ 14 નિયમ આ બધાનો સમાવેશ થઈ જશે
Now, you there.
And there's a lot of I'll tell everybody who told me that I've come here and offered to bring on him. But I also want you to know what are the standards that our nation is.
Place upon and then get to the Jaina and Jaina contributed throughout India for the Mandira boy. So main purpose is to save the animals from the slaughterhouse. So anybody interested, please write down your name here and you will send that to Jaina. And if you are not getting any email, if you are not that anybody gets email, please contact our tech guru, my name is in your name.
Yes, sir.
Very next email at the castle, then you get email.
Yes,
sir. And now we will do the RC and among the viewer. Or are there anything else to say? Huh? Now after the lunch, please help us to clean, so we don't have to call RC and everyone. Please help us.
Thank you very much.